जय जिनेंद्र एवरीबडी। हमारे आज हम बहुत खुशनसीब है
हेलो
हमारे साथ। हेलो
या
हेलो
मधुसूदन शर्मा या
हाँ ओके
हेलो
जस्ट स्टे इन द लाइन ओके स्टे ऑन द लाइन लिसन ओके। जय
ओके
जिनेंद्र, हमारे साथ आज पंडित संजय शास्त्री जी हैं। संजय शास्त्री जी, आप मंगलासन में विद्वान है और आपका इंट्रोडक्शन तो क्या देने का सबको मालूम है, मगर फिर भी आपको आपके आपके लिए शॉर्ट इंट्रोडक्शन देता हूँ। आपने शास्त्री डिग्री जयपुर टोटल स्मार्ट ट्रस्ट से ली है और आप जैन दर्शनाचार्य भी है, आप प्रतिष्ठाचार्य भी है, आपने 500 से ज्यादा विधान ऑल ओवर इंडिया और ओवरसीज कराए हैं और आपने ये सब करने के पहले आप साधु वृंद में भी घूमते थे, तो आपको साधु की दिनचर्या एक्सेट्रा भी आपको मालूम है। आपने नॉन जैन फिलोसॉफी का भी अभ्यास बहुत डिटेल में किया है। आपने पंचकरण प्रतिष्ठाचार्य के माध्यम से बहुत से किए हैं। आप तीर्थधाम मंगलासन में विद्वान हैं और स्टूडेंट को वहाँ पर टीच भी करते हैं। आपने पंचकरण प्रतिष्ठा इंडिया में लंदन में फिनिक्स में किया है और नेक्स्ट ईयर जुलाई 6-13, 2014 पर आप टोरंटो में भी पंचकरण प्रतिष्ठा कराने वाले हैं। आपका तो मेरे साथ आप मेरे मेंटर भी रहे हैं, मुझे बहुत बहुत आपने सिखाया है, आप मेरे पर्सनल फ्रेंड भी है। तो हमारी इंटर आईसीसी की प्रवचन श्रृंखला में संजय भैया आपका स्वागत है और आज आपका जो सब्जेक्ट है आप इंट्रोडक्शन करेंगे और आप अभी स्तुति के बाद में आपका सब विषय लेंगे। जय जिनेंद्र, थैंक यू वेरी मच।
ओके
स्तुति कौन लेता है?
संजय भाई ले रहे हैं। संजय
भाई, संजय भाई आप स्तुति भी लेना और बाद में आपका सब्जेक्ट चालू करना भैया।
मतलब शुरू करूं या मैं पहले आप स्तुति ले रहे हैं?
हाँ, चालू करो भैया।
ओके नमो अरिहंताणो नमो सिद्धाणो नमो आयुरीयाणो नमो वज्झायाणो नमो लोय सर्वसाधुनम् अज्ञानतिमिरान्धानाम् ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। बंधुओं, जिस मध्यलोक में हमारा जन्म हुआ है, वैसे तो ये जीव अनादि अनंत है। तीनों लोक में अपने पुण्य पाप के परिणामों से बाहर में फल भोगता है। इस मध्यलोक के अंदर एक नहीं हजारों महापुरुष पैदा हुए हैं। हम मुमुक्षु भी उन महापुरुषों के निमित्त से पर्व मनाते हैं। कुछ पर्व अनादि अनंत होते हैं, कुछ पर्व नैमित्तिक होते हैं। मैं पूछना चाहता हूं, आपकी आवाज क्लियर आ रही है या नहीं?
पंडित जी, वो जो आप स्पीकर से बोल रहे हो ना, वो स्पीकर माइक से तो थोड़ा डिफरेंट आता है, तो आप
स्पीकर के बोलता
हूं। प्लीज, हॉल में से बोल रहे हैं ना, तो थोड़ा वो एको जैसा आ रहा है।
आप माइक नहीं रखो तो बराबर है।
अब क्लियर आवाज, अब क्लियर आ रही है?
हाँ, बराबर है।
हाँ, बहुत अच्छा।
ओके ओके, इस मध्यलोक में एक अवंती देश था,
अवंती देश में एक उज्जैन नगर, आज भी ये उज्जैन भारतवर्ष में प्रसिद्ध नगर कहलाता है। उज्जैन में एक नहीं हजारों घटनाएं हुई है। वहां पर लाखों करोड़ों वर्ष पहले एक राजा श्री वर्मा रहते थे। उनके चार मंत्री थे, बलि, बृहस्पति, प्रहलाद और नमुचि। यह एक बहुत ही लोक नीति है कि जिस राजा के मंत्री जैसे होंगे वह राजा भी प्राय वैसा ही होगा। मंत्री चाहे तो राजा को डुबा दे और मंत्री चाहे तो राजा को बहुत ऊंचा ले जाए। एक दिन एक ऐसी घटना घटित हुई उज्जैन नगरी में। अकंपनाचार्य आदि 700 मुनिराज पधारे। पहले हजारों मुनिराज एक साथ विहार करते थे, आचार्य गण उनका प्रतिपालन करते थे। तो 700 मुनिराजों का संघ, जिसमें कि अकंपनाचार्य प्रमुख थे, उज्जैन नगर में आई। आचार्य तो ज्ञानी होते हैं, आचार्य मनोवैज्ञानिक भी होते हैं, कदाचित किसी किसी आचार्य को निमित्त ज्ञान भी होता है। आचार्य को ये मालूम पड़ा कि इस नगर के मंत्री जैन धर्म से रहित हैं, दुष्ट प्रकृति के हैं। बस उन्होंने अपने मुनियों को आदेश दे दिया, आपके पास कोई भी दर्शन करने आए तो आपको मौन रहना है, ये नियम है। यदि मुनि आचार्य का आदेश पालन नहीं करता है तो वह कुपुत्र के समान है। आचार्य ने संघ में ये आदेश दिया कि सबको मौन रहना है, किसी को कोई उत्तर नहीं देना। जिस समय ये आदेश पारित किया उस समय श्रुत सागर एक मुनिराज आहार करने के लिए नगर में गए हुए थे। उन्हें ये ज्ञात नहीं था कि मेरे आचार्य ने क्या आदेश दिया है। इधर राजा और मंत्री को मालूम हुआ कि उज्जैन में 700 मुनिराज पधारे हैं, उनके आचार्य अकंपनाचार्य हैं। मंत्रियों को तो जैन धर्म से घृणा थी ही, लेकिन राजा के साथ जाना उनका मजबूरी था, इसलिए वो राजा के साथ मुनिराज के और आचार्यों के दर्शन करने के लिए गई। जब मंत्रियों ने और राजाओं ने उन 700 मुनिराजों के दर्शन किए तो किसी भी मुनिराज ने आशीर्वाद भी नहीं दिया, मुंह से कुछ नहीं बोला, सब ध्यान मग्न थे। ये देखकर मंत्री हंसी उड़ाने लगे और राजा से कहने लगे, हे राजन, ये देखो जैन मुनि कुछ नहीं जानते, ये कैसे मूर्ख है कि जो नहीं बोल रहे। मौनम मूर्खस्य लक्षणम। अब राजा को ज्यादा ज्ञान तो था नहीं, वो मंत्रियों की बात सुनता रहा। मंत्री उन मुनिराजों की हंसी उड़ाते हुए वापस आ गए, पर किसी भी मुनिराज के मन में क्रोध उत्पन्न नहीं हुआ। अरे हमारे दिगंबर मुनि भगवंत परम शांत मुद्रा के धनी होते हैं, उनके ऊपर कोई तलवार से प्रहार करे या रत्नों से उनकी आरती उतारे, उन पर कोई फर्क नहीं पड़ता। यदि किसी के शब्द सुनकर कोई कुपित हो जाए तो वह मुनि बनने के योग्य नहीं है। रास्ते में जो श्रुत सागर मुनिराज आहार लेने के लिए गए थे, जब वो रास्ते में आ रहे थे तो मंत्री वापस आ रहे थे संघ में से। मंत्रियों ने हंसी उड़ाते हुए राजन से कहा, हे राजन, देखो एक बैल पेट भरकर आ रहा है। ये कुछ नहीं जानते जैन मुनि, केवल खाना जानते हैं। ये सुनकर श्रुत सागर मुनिराज के मन में खेद हुआ और श्रुत सागर मुनिराज वहीं खड़े हो गए। मंत्रियों से कहने लगे, हे मंत्रियों, बोलने से क्या होता है? तुम यदि कुछ भी जानते हो तो मेरे से वाद विवाद करो। बस मंत्रियों का और श्रुत सागर मुनिराज का परस्पर वाद विवाद होने लगा। और वो मंत्री कुछ जानते तो थे नहीं। जब मंत्री कुछ नहीं जानते थे तो मंत्री कुछ ही समय में परास्त हो गई। उनके मन में अपमान की आग जलने लगी। राजा ने श्रुत सागर मुनिराज को नमोस्तु किया और श्रुत सागर मुनिराज संग में वापस आ गई। श्रुत सागर मुनिराज ने अपने आचार्य को कहा, हे आचार्यवर, आज मैंने रास्ते में चार मंत्रियों से वाद विवाद करके जैन धर्म को विजयी बनाया है, जैन धर्म की जीत हुई है। यह सुनकर आचार्य घबरा गई और कहने लगे, हे श्रुत सागर, तुमने बहुत बड़ा अनर्थ किया है। अपात्र को तत्व उपदेश देना कसाय बढ़ाने के लिए होता है। अरे जैन धर्म तो उन्हें सुनाया जाता है जो जीव भव से थक जाता है, जिसके भव का किनारा नजदीक आ जाता है, जो स्वयं रुचि लेकर श्री गुरु के चरणों में आता है। तुमने उन दुष्ट मंत्रियों को तत्वोपदेश देकर, वो भी तुमने उनसे वाद विवाद किया, तुमने पूरे संघ को संकट में डाल दिया। श्रुत सागर, जाओ, मेरा आदेश है तुमको, तुम उसी स्थान पर जाकर खड़े हो जाओ जहां पर उन मंत्रियों से तुम्हारा वाद विवाद हुआ था। बस क्या था, श्रुत सागर आचार्य के आदेश मानने वाले एक विनयी शिष्य थी। उन्होंने ना कुछ किए हुए चुपचाप वापस आए और जिस स्थान पर वाद विवाद हुआ था उसी स्थान पर श्रुत सागर खड्गासन में ध्यान मुद्रा में खड़े हो गए। यदि आज हम अपने ऊपर ये बात घटाएं कि कोई गुरु हमको ये कहे कि यदि तुम्हें मुक्ति चाहिए तो आज अभी इसी समय अपना सब कुछ छोड़ दो, तो क्या हम छोड़ने के लिए तैयार होंगे? सत्य तो ये है कि हम मुक्ति चाहते हैं, सुख चाहते हैं, पर हमारे जीवन में समर्पण नहीं है। समर्पण के प्रति हमें संचय है। बंधुओं, आपको आवाज आ रही है या नहीं?
आ रही है।
हेलो, आवाज आ रही है?
आ रही है।
हेलो,
अच्छी तरह से आवाज आ रही है, समझे पे? अच्छी तरह से आवाज,
ठीक है। हाँ जी, हाँ जी। इधर क्या हुआ कि राजन ने चारों मंत्री जब रात्रि में श्रुत सागर मुनिराज के विषय में विचार करने लगे तो उनके मन में अपमान की भट्टी जलने लगी, उनके चित्त में बदला लेने की भावना उत्पन्न होने लगी। उन्होंने सोचा कि आज हम इस मुनिराज से और पूरे संघ से बदला लेंगे, इन्होंने हमारे राजा के आगे हमको अपमानित किया। बंधुओं, सत्य यह है कि अपमान होने पर ज्ञानी को वैराग्य होता है और अपमान होने पर अज्ञानी के चित्त में बैर और क्रोध उत्पन्न होता है। बस मंत्री सारी रात अपमान की भट्टी में जलते रहे। इधर प्रातःकाल होते ही, अपितु अर्ध रात्रि में ही, प्रातःकाल नहीं हुआ था, आधी रात्रि में ही चारों मंत्री मुनि संघ पर उपसर्ग करने के लिए जंगल में जाने लगे। रास्ते में देखा, जिस श्रुत सागर मुनिराज से वाद विवाद हुआ था वो उसी स्थान पर ध्यान मग्न है। उन मंत्रियों ने सोचा, अरे हमारा तो वाद विवाद इन्हीं से हुआ था, क्यों ना पहले इन्हीं का काम तमाम कर दें, इनको मार देते हैं। बस उन चारों मंत्रियों ने तलवार निकाली और श्रुत सागर मुनिराज की गर्दन अलग करना चाहा। तत्काल ही उस जंगल में एक व्यंतर देवी रहती थी जो जिन धर्म भक्त थी, उसने देखा अरे मुनि भगवंत पर संकट है। तो जैसे ही उन मंत्रियों ने तलवार उठाई, तत्काल ही उस देवी ने उन मंत्रियों को कीलित कर दिया। मंत्री पत्थर की तरह खड़े रहे। प्रातःकाल जब दिन निकला, लोग मुनिराज के दर्शन करने जा रहे थे तो चारों तरफ शोर मच गया। देखो चार मंत्री स्टेचू की भांति एज ए स्टेचू खड़े हुए हैं तलवार लिए, बीच में मुनिराज ध्यान मग्न है। राजा को यह घटना पता पड़ा, राजा भी वहां भागा भागा आया। उन्हें मंत्रियों के दुष्कर्म के विषय में मालूम पड़ा। जब मंत्रियों के दुष्कर्म के विषय में मालूम हुआ, तत्काल वो मुनिराज के चरणों में पड़ गया। हे प्रभु, मुझे क्षमा करो, मेरे मंत्रियों को क्षमा करो। श्रुत सागर मुनिराज ने उस देवी से प्रार्थना की कि हे देवी, मैं इनको क्षमा करता हूं, तुम इनको खोल दो। तो चारों मंत्री तत्काल ही मंत्र से प्रभावहीन हो गए। तब राजा ने गुस्से में आकर उन चारों मंत्रियों को गधे पर बैठाकर काला मुंह करके अपने नगर से निकाल दिया, अपने देश से निकाल दिया। जैन धर्म की जय जयकार हुई। बंधुओं, सत्य तो यह है कि कभी किसी का तिरस्कार नहीं करना चाहिए, कभी किसी का अपमान नहीं करना चाहिए। जैन दर्शन बदला लेने का दर्शन नहीं है। मुनिराज तो संघ में वापस आ गए थे, पर राजा ने यह निर्णय लिया कि यदि मैं इनको दंड नहीं दूंगा तो मैं राजा किस काम का। चारों अपमानित होते हुए घूमते घूमते हस्तिनापुर नगर में पहुंचे। बंधुओं, उस जमाने में हस्तिनापुर इंद्रप्रस्थ देश की राजधानी थी। हस्तिनापुर, हस्तिनापुर में हजारों जैन घटनाएं हुई हैं। हस्तिनापुर में उस समय राजा महापद्म राज्य करते थे। उनकी रानी लक्ष्मीमती थी। दोनों बहुत धर्मात्मा थे, जैन धर्म का सेवन करते थे। देव पूजा, गुरु पास्ती, स्वाध्याय, संयम, तप और दान में उनका जीवन था। अष्टमी चतुर्दशी को आत्मा का ध्यान करते थे, सामायिक करते थे। उस राजा महापद्म के दो पुत्र थे, एक का नाम था पद्म और एक का नाम था विष्णु। महापद्म और विष्णु जो उनके छोटे पुत्र थे, विष्णु बालपन से ही बैरागी थे, उन्हें राज्य पाठ करने की इच्छा नहीं थी। एक दिन राजा महापद्म को बैराग्य आ गया जगत से। उन्होंने सोचा कि अरे ये राज्य पद कब तक रहेगा, ये संयोग कब तक रहेंगे, मेरा सुख तो मेरे अंदर है, अब मुझे दीक्षा ले लेनी चाहिए। तो राजा महापद्म दीक्षा लेने लगे तो उनका छोटा पुत्र विष्णु भी बोला, हे पिताश्री, मैं भी आपके साथ दीक्षा दूंगा, मुझे इस दुखद संसार में कहीं मन नहीं लगता, मैं भी मेरा आत्म कल्याण करूंगा। बस पिता और छोटे पुत्र ने दिगंबर दीक्षा अंगीकार कर ली। बड़ा पुत्र पद्म हस्तिनापुर का राज्य करने लगा। ये चारों मंत्री घूमते हुए हस्तिनापुर पहुंचे। हस्तिनापुर में राजा पद्म राज्य करते थे। चारों मंत्री राजा पद्म के पास गए और उनसे कहा, हे पद्म राजा, हम चारों बहुत बुद्धिमान हैं, तुम हमको अपना मंत्री बना लो। तब राजा पद्म ने कहा, यदि तुम मेरे एक संकट का समाधान कर दो, मेरी एक समस्या को दूर कर दो, तो मैं तुमको अपना मंत्री बना लूंगा। उन मंत्रियों ने कहा, राजन बताओ आपके आपको कौन सी समस्या है, आपको कौन सी परेशानी है जिसके कारण आप परेशान हैं। तब राजा पद्म ने कहा, मंत्रियों मेरा एक पड़ोसी राज्य का राजा राजा सिंहबल मुझे हरदम परेशान करता है, हर महीना मुझ पर आक्रमण करता है, वह दुष्ट प्रकृति का है और अपने महान किले में जाकर छिप जाता है, इससे मैं बहुत परेशान रहता हूं। बस क्या था, मंत्री वो दुष्ट प्रकृति के तो थे ही, उन्होंने चुपचाप जाकर छल करके राजा सिंहबल को पकड़ के राजा पद्म के चरणों में डाल दिया। राजा पद्म प्रसन्न हो गए, उन्होंने कहा, मंत्रियों आज से तुम चारों मेरे मंत्री हो, बोलो तुम्हें क्या चाहिए, जो तुम मांगोगे तुम्हें वो मिलेगा। उसमें मंत्री बलि बहुत दुष्ट था, उसने ये कहा, राजन अपनी प्रतिज्ञा प्रॉमिस अपने पास संभाल कर रखो, भविष्य में जब हमको जरूरत होगी तब हम उसको मांगेंगे, फ्यूचर में, अभी नहीं। बस वो चारों दुष्ट मंत्री हस्तिनापुर में राजा पद्म के दरबार में रहने लगे। एक दिन अकंपनाचार्य आदि 700 मुनिराज जो कि उज्जैन में पहले थे, वो भ्रमण करते हुए हस्तिनापुर में आए। जब वो हस्तिनापुर में पहुंचे तो ये चारों मंत्री उन 700 मुनिराजों को देखकर अंदर में कुपित हो गई। अकंपनाचार्य आदि 700 मुनिराजों ने हस्तिनापुर में चातुर्मास की स्थापना की। यह घटना इन्हीं दिनों की है जो आज अभी दिन चल रहे हैं चातुर्मास की। मुनिराज 4 महीने वर्षा ऋतु में एक ही स्थान पर रहते हैं, क्योंकि मुनिराज वर्षा ऋतु में अधिक गमन नहीं करते, क्योंकि गमन करने में हिंसा होती है। सत्य तो ये है, जैन धर्म का सार इतना सा है, निश्चय धर्म आत्मानुभूति, व्यवहार धर्म दया। जिसको न दया है न आत्मानुभूति है, वे धर्म के विषय में शून्य भी नहीं जानता। इधर 700 मुनिराजों ने चातुर्मास करना प्रारंभ किया, इधर चारों मंत्रियों के मन में बैर उत्पन्न हो गया। उन्होंने सोचा, हम अपने उज्जैन में हुए अपमान का बदला इन मुनिराजों से अभी लेंगे। बस उन्होंने षड्यंत्र करना प्रारंभ किया। चारों मंत्री राज दरबार में पहुंचे और राजा पद्म से कहने लगे, राजा पद्म आपने कहा था कि आप हमको मुंह मांगा वरदान देंगे, हमने आपको वरदान मांगा नहीं था, अब वो वरदान मांगने का समय आ गया है। तब राजा पद्म ने कहा, हाँ मंत्रियों बोलो तुम्हें क्या चाहिए, जो तुम मुंह से बोलोगे मैं वो तुम्हें दूंगा, ये मेरा वायदा है। बस दुष्ट मंत्रियों ने कहा, राजन हमें 7 दिन के लिए आपका राज्य चाहिए। ये सुनते ही राजा पद्म के ऊपर जैसे बिजली गिर गई हो, वो घबराया, लेकिन क्या करता, महापुरुष अपने वचन कभी भंग नहीं करते। उनके मन में कुछ ऐसी भावना जागी कि जरूर कुछ अनिष्ट होने वाला है, लेकिन राजा पद्म क्या करता, वो प्रॉमिस कर चुका था, उसकी यश का प्रश्न था। उसने कहा कि ठीक है, मैं तुम्हें वायदा करता हूं, 7 दिन के लिए मैं ये राज्य छोड़कर अपने घर पे रहूंगा, ये 7 दिन के लिए राज्य मैं तुमको देता हूं, तुम्हें जो करना हो सो करो। बस इन चारों मंत्रियों ने जहां मुनिराज रुके हुए थे वहां चारों तरफ लकड़ियों के ढेर लगा दिए, और चारों तरफ शोर मचा दिया कि हम एक विशाल यज्ञ कर रहे हैं। चारों तरफ आग ही आग लकड़ियां डाल दी, मुनिराजों पर भारी उत्सर्ग होने लगा। चारों तरफ मुनिराज के समर्थक लोग रोने लगे कि ये राजा क्या अनर्थ कर रहा है। लेकिन राजा कुछ नहीं कर सकता था, 7 दिन के लिए पूरा राज्य दे चुका था, पूरी सेना भी उन मंत्रियों के हाथ में आ गई थी। क्या करे क्या ना करे, चारों तरफ हाहाकार मचा था। अरे मुनिराजों की कोई रक्षा करो, अरे मुनिराजों की कोई रक्षा करो। अरे मुनि भगवंत तो स्वयं शांत रस के धनी होते हैं, उनके लिए तो उपसर्ग भी केवल ज्ञान का निमंत्रण लेकर आता है। मुनि भगवंत कभी उपसर्गों का प्रतिकार नहीं करते, कभी उपसर्गों से द्वेष नहीं करते। अरे मुनिराज के लिए तो सम्मान भी ज्ञान का गेय है और उपसर्ग भी ज्ञान का गेय मात्र है। इधर पास में ही एक मिथिला नगर था, वहां पर एक श्रुत सागर मुनिराज रहते थे। उनको निमित्त ज्ञान से ये मालूम पड़ा कि 700 मुनिराज पर भीषण उपसर्ग हो रहा है। ये सुनकर उनकी आत्मा कांप उठी और वो घबराए, कैसे भी मुनिराजों का उपसर्ग बचाना है। बंधुओं, यद्यपि मुनिराज की भूमिका ऐसी है कि वो ना स्वयं अपना उपसर्ग हटाते हैं ना किसी से हटवाते हैं, पर कदाचित ऐसा विकल्प आ जाए कि मुनिराज से उपसर्ग हट जाए। यदि मुनिराज से उपसर्ग हट गया तो जिन शासन जयवंत बरतेगा। श्रुत सागर मुनिराज के संग में एक छुल्लक रहते थे जिनका नाम था पुष्पदंत। वो पुष्पदंत छुल्लक आकाश में उड़ना जानते थे, उनको आकाशगामी विद्या थी। उन श्रुत सागर मुनिराज ने उन छुल्लक जी को कहा, हे पुष्पदंत, हस्तनापुर में 700 मुनिराज पर भीषण उपसर्ग आया है। जिन शासन पर भयंकर उपसर्ग आया है, हमारा कर्तव्य बनता है इस उपसर्ग को हम मिटाएं। हे छुल्लक महाराज, तुम अभी जाओ, पास के ही जंगलों में विष्णु कुमार मुनिराज को विक्रिया रिद्धि सिद्ध हुई है। ये मुझे निमित्त ज्ञान से मालूम पड़ा है। विष्णु कुमार मुनिराज इस उपसर्ग को मिटाने की सामर्थ्य रखते हैं। तुम शीघ्र जाओ और विष्णु कुमार मुनिराज से प्रार्थना करो। तत्काल ही पुष्पदंत तुल्लक आकाश में उड़े और उड़कर विष्णु कुमार मुनिराज के पास पहुंची। विष्णु कुमार मुनिराज से कहा, हे मुनिवर, आपके ग्रस्त के भाई राजा पद्म के नगर में मुनिराजों पर भीषण उपसर्ग हो रहा है। आपको अभी अभी विक्रिया रिद्धि सिद्ध हुई है, आप ही इस उपसर्ग को मिटा सकते हैं। विष्णु कुमार मुनिराज ने विचार किया, अरे मुनि भगवंतों की आत्मा पर तो कौन उपसर्ग कर सकता है। अरे सत्य तो यह है, उपसर्ग हटाने का भाव स्वयं उपसर्ग है। आत्मा तो अजर अमर निष्कलंक अमूर्तिक तत्व है। आज तक ना कोई किसी आत्मा को मार सका, ना कोई इसको मिटा सका। मैं चैतन्य अमूर्तिक तत्व, ऐसी मुनिराज अमूर्तिक तत्व है। फिर भी यदि ये मुनिराज रहे तो जिन शासन जयवंत बरतेगा, लेकिन मेरी भूमिका के योग्य यह कार्य नहीं है। सर्वप्रथम उन्होंने अपनी विक्रिया रिद्धि को परखना चाहा और अपना हाथ लंबा किया तो उनका हाथ बढ़ता ही चला गया। इससे उनको ज्ञात हो गया कि मुझे विक्रिया रिद्धि सिद्ध हुई है। बस क्या था, तत्काल सर्वप्रथम उन्होंने प्रायश्चित पूर्वक अपनी दीक्षा का परित्याग किया, क्योंकि मुनि वेश में ऐसा कार्य नहीं किया जा सकता। बंधुओं, जब मुनि वेश में किसी की रक्षा ही नहीं की जा सकती, तब मुनि वेश में और जगत के कार्य कैसे किए जा सकते हैं। विष्णु कुमार महामुनि राज ने विक्रिया रिद्धि से एक ठिगने ब्राह्मण का रूप बनाया और वो हस्तनापुर तत्काल पहुंच गई। वहां जाकर बलि मंत्री से कहने लगे, हे मंत्रीवर, तुम यज्ञ कर रहे हो, ये बहुत प्रसन्नता की बात है, और यज्ञ में तुम सबको दान दे रहे हो, मुझे भी दान दो। तब मंत्रियों ने कहा, हे ब्राह्मण, तुम्हें क्या चाहिए बोलो। बोले, मुझे और कुछ नहीं चाहिए, मुझे केवल 3 पैर जमीन दे दो। मंत्री हंसे, बोले, ब्राह्मण कैसे हो, अरे तुम्हें जो चाहिए वो मिलेगा, 3 पग भूमि का तुम क्या करोगे। तब वेश बदले हुए विष्णु कुमार कहने लगे, जो ब्राह्मण के वेश में थे, कि हे ब्राह्मणों, हे मंत्रियों, मैं बस एक छोटी सी कुटिया बनाकर रहूंगा, मुझे तो केवल 3 पग जमीन चाहिए, वो भी इसी यज्ञ भूमि पर चाहिए। उन मंत्रियों ने तत्काल उनकी प्रतिज्ञा पूरी करने का वचन दिया कि तुम 3 पग भूमि अपने पैर से नाप लो। बस विष्णु कुमार ने महारूप बनाया और 1 पग सुमेरु पर्वत पर रख दिया और 1 पग लंबा करके मानुषोत्तर पर्वत पर रख दिया। तीनों लोक में हाहाकार मच गया, जमीन हिलने लगी, लोग कहने लगे कि प्रभु रक्षा करो, बचाओ बचाओ। तत्काल चारों मंत्री विष्णु कुमार मुनिराज के चरणों में गिर गई, हे स्वामी, हमें क्षमा करो, क्षमा करो। तत्काल विष्णु कुमार मुनिराज ने अपना सच्चा वेश प्रकट किया और उन मंत्रियों को कहा, रे दुष्टो, जिन मुनि भगवंतों से जैन शासन प्रवर्तता है, अरे जिनको परमाणु मात्र नहीं चाहिए, उनके ऊपर तुम भीषण उपसर्ग कर रहे हो, तुम्हें शर्म आना चाहिए। चारों मंत्री तत्काल चरणों में गिर गए, क्षमा मांगने लगे। आकाश मार्ग से देवों ने भीषण बरसात की, जिससे पूरी आग बुझ गई, चारों तरफ शीतलता हो गई, मुनिराजों की जय जयकार होने लगी। विष्णु कुमार के दर्शन करने के लिए उनके छोटे भाई पद्म आए। विष्णु कुमार ने अपने भाई पद्म को कहा, भाई, ये तुम्हें शोभा देता है, अरे जिस राजा के राज्य में धर्म और धर्मात्मा सुरक्षित नहीं, वह राजा धिक्कार का पात्र है। तुमको धिक्कार है कि तुम्हारे राज्य में मुनिराजों पर उपसर्ग हुआ। राजा पद्म रोने लगे, भाई मैं क्या करूं, मैं 7 दिन का राज्य इनको दे चुका था। तब विष्णु कुमार ने राजा पद्म से कहा, भाई, कभी ऐसी प्रतिज्ञा किसी को नहीं देनी चाहिए जिससे कि धर्म पर संकट आ जाए। क्योंकि कई मुनिराजों के शरीर झुलस गए थे, उनके शरीर में आग लग गई थी, कई मुनिराज आधे पर्दे जल गए थे, लेकिन उनकी दशा ऐसी नहीं थी कि वो समाधि ले लें। इसलिए मुनिराज आहार के लिए नगर में जाने लगे तो पूरे नगरवासियों ने चौके लगाए, चारों तरफ मुनिराजों की जय जय होने लगी। मुनिराज उद्दिष्ट आहार के त्यागी होते हैं। मुनिराज किसी के निमंत्रण पर हस्तनापुर में नहीं गए थे। रक्षाबंधन वाले दिन प्रातः काल ही मुनिराज के ऊपर से ये उपसर्ग हटा और उसके बाद ही मुनि भगवंत आहार लेने के लिए नगर में गए तो नगर में श्रावकों ने उनको पड़गाया, अरे धन्य है आज हमारा घर, कि आज हमारे घर में सिद्ध जैसे तीर्थंकरों के ज्येष्ठ पुत्र पधारे हैं। गुरुदेव श्री कहते थे, सम्यक दृष्टि तीर्थंकरों के लघु पुत्र हैं, लघु नंदन हैं, मुनि भगवंत तीर्थंकरों के ज्येष्ठ पुत्र कहलाते हैं। मुनिराजों ने आहार लेकर वन में वापिस आकर आत्म ध्यान किया। जिस दिन मुनिराजों की रक्षा हुई उसी दिन से ये रक्षाबंधन पर्व चल पड़ा। परस्पर साधर्मियों ने उस दिन संयमियों की, धर्म की और धर्मात्माओं की रक्षा करने का वायदा किया। उन्होंने सोचा अरे प्राण जाने की कीमत पर भी धर्मी की रक्षा करना है। परस्पर एक दूसरे को रक्षा सूत्र बांधकर ये पर्व चल पड़ा। बंधुओं, हिंदू संस्कृति के अनुसार लोग भाई बहन बहन भाई के राखी बांधने लगी कि आप मेरी रक्षा करना, पर जैन धर्म के अनुसार तो वास्तव में ये धर्म की रक्षा करने का पर्व है, धर्म की रक्षा करने का पर्व है, जैन शासन की रक्षा करने का पर्व है। निश्चय से तो कोई जीव किसी की रक्षा कर ही नहीं सकता। हर जीव अपनी आयु से ही जीवित रहता है, अपनी आयु के समाप्त होने पर मरण को प्राप्त हो जाता है, पर ज्ञानी और साधर्मी जीव को एक दूसरे के प्रति वात्सल्य का परिणाम जागता है। आज इस रक्षाबंधन पर्व के दिन साधर्मियों को मुनि भगवंत के प्रति प्रेम जागा। आचार्य अमित गति देव ने ग्रंथों में ये लिखा कि एक साधर्मी को तीनों लोक के प्राणियों के प्रति प्रेम होना चाहिए। सत्वेषु मैत्रिम गुणीषु प्रमोदम, जो अपने से अधिक गुणवान है, संयमी है, धर्मात्मा है, मुनि भगवंत है, ज्ञानी है, उनके प्रति प्रमोद आना चाहिए, उनके प्रति बहुमान आना चाहिए, उनके प्रति सेवा का भाव आना चाहिए। और सत्वेषु मैत्रिम गुणीषु प्रमोदम पिलिष्टेषु जीवेषु कृपा परत्वम, जो पाप के उदय से दुखी है उनके ऊपर कृपा आनी चाहिए, अनुकंपा आनी चाहिए। और जो अपने से विरुद्ध है, द्वेष तो उनसे भी नहीं करना, उनके प्रति मध्यस्थता का भाव आना चाहिए, उनसे भी द्वेष नहीं करना। तीनों लोक में अनंत जीव राशि थसाथस भरी है। हर जीव मेरे अनुसार चले ये तो कोई जरूरी नहीं है। होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम, दूरे हटो परकृत परिणाम, सहजानंद रहूं अभिराम। इस तरह देवताओं ने विष्णु कुमार की भी पूजन की और अकंपनाचार्य आदि 700 मुनिराजों की पूजन की। विष्णु कुमार महामुनिराज वात्सल्य अंग में पुराणों में प्रसिद्ध हो गए। यद्यपि विष्णु कुमार मुनिराज यदि मुनि की भूमिका में ये काम करते तो वो प्रशंसनीय नहीं था, पर उन्होंने पहले अपना पद छोड़ा, फिर उन 700 मुनिराजों की रक्षा की। अंत में मुनिराज विष्णु कुमार वापस वन जंगल में आ गई और वस्त्र उतार कर पुनः प्रायश्चित लेकर पुनः दिगंबर दीक्षा अंगीकार की। इस तरह से ये वात्सल्य पर्व चल पड़ा। बंधुओं, सम्यक दर्शन के 8 अंगों में अंतिम 2 अंग वात्सल्य और धर्म प्रभावना के हैं। निश्चय से जिसे खुद से ही प्रेम नहीं है वह दूसरे से भी प्रेम नहीं कर सकता। जिसकी परिणति में रत्नत्रय की प्रभावना नहीं हुई वह बाहर की भी प्रभावना नहीं कर सकता। सच्चा वात्सल्य करने वाला ही जगत के जीवों में धर्म प्रभावना कर सकता है। जिसे जगत के जीवों से प्रेम ही नहीं वो प्रभावना क्या करेगा, वो तो अपनी प्रभावना करेगा। इसलिए जिसके चित्त में वात्सल्य होता है वही जगत के जीवों में जिन धर्म की प्रभावना करता है। सागार धर्मामृत एक ग्रंथ है, उसमें एक ऐसा कोटेशन आता है, अरे एक साधर्मी को दूसरे साधर्मी से इतना प्रेम होता है जैसे माँ को पुत्र के प्रति होता है, जैसे गाय को अपने बच्चे के प्रति होता है। और एक साधर्मी दूसरे साधर्मी से जब अलग होता है तो दूसरे साधर्मी को अंदर में इतना कष्ट होता है जैसे पुत्र का मरण हुआ हो। इस रक्षाबंधन पर्व की कथा सुनकर हमें हमारे मन में यह प्रतिज्ञा करना चाहिए कि हम तन मन धन से जिन शासन की रक्षा करेंगे। जिसके पास तन है वो तन से, धन है धन से, ज्ञान है ज्ञान से, मन है मनसी, क्यों क्योंकि संयोग तो क्षण भंगुर है। आत्मा नित्य सुख स्वभावी ज्ञानानंद परमात्मा है, और जो ज्ञानानंद परमात्मा जो अपने स्वरूप को शुद्ध समझता है, अपने को स्वयं भगवान मानता जानता है, उसे भी जगत के सारे जीव भगवान नजर आते हैं, उसे सहज ही जगत के प्रति प्रेम पैदा हो जाता है। निश्चय बात सल्ले ज्ञानी अपनी स्वयं आत्मा से करते हैं, और जब आत्मा में ना रहा जाए, जब बाहर आ जाते हैं, तो स्वयं धर्मी के प्रति उनका बात सल्ले जाग जाता है। इस तरह यह रक्षाबंधन पर्व चल पड़ा। आज रक्षाबंधन पर्व पर कई लोग ग्रहित मिथ्यात्व का भी सेवन करते हैं, कई लोग स्कूटर पर राखी बांध देते हैं, कई लोग अपने बही खातों पर राखी बांध देते हैं, वो गलत है, उचित नहीं है। सत्य तो ये है, रक्षाबंधन पर्व वाले दिन अकंपनाचार्य आदि 700 मुनिराज और विष्णु कुमार मुनिराज की पूजन करके संयमी और धर्मात्माओं की रक्षा करने का प्रण लेना चाहिए, और मैं अपनी आत्मा को 84 लाख योनियों में भ्रमण नहीं कराऊंगा, मैं मेरी आत्मा की रक्षा करूंगा, ऐसा व्रत लेकर स्वरूप में लीन हो जाना चाहिए। यही इस कथा का सार है। बोलो रक्षाबंधन महापर्व की जय। इस तरह से ये कथा संक्षिप्त रूप से समाप्त होती है। यदि आपको किसी को कोई प्रश्न हो तो आप पूछ सकते हैं।
पंडित जी।
हाँ जी।
जो विष्णु कुमार मुनि कौन से तीर्थंकर के शासन में हुए थे?
विष्णु कुमार मुनिराज जी कौन से तीर्थंकर के शासन में हुए थे ये मुझे अभी ज्ञात नहीं है, मैं ये ढूंढकर आपको बताऊंगा। मैंने ग्रंथों में ढूंढने की कोशिश की थी, मुझे स्पष्ट ज्ञात नहीं हुआ।
ठीक है,
हाँ। और बोलिए।
तो विष्णु कुमार जी ने, विष्णु कुमार मुनिराज ने जो दूसरे मुनियों को मदद करने का व्रत लिया, तो वो तो मुनि धर्म में नहीं होता है ना?
हाँ, मुनि इसीलिए उन्होंने पहले मुनि पद छोड़ा, इसलिए पहले उन्होंने मुनि पद छोड़ा और मुनि पद छोड़कर ब्राह्मण वेश धारण करके फिर उनकी रक्षा की। मुनि धर्म में ये नहीं होता। हाँ जी,
संजय भैया आज आपने बहुत अच्छी तरह से ये प्रासंगिक कथा हम सबको सुनाई। श्रावण सुद पूनम वो वेंसडे को आता है, वो रक्षाबंधन का पर्व है, तो हमने सोचा कि सारे हमारे इंटरकॉन्टिनेंटल मुमुक्षु सभी को ये कथा का सुनने का मिले। तो आपको कथा नियोग में तो आपकी एक्सपर्टी है ही, आपको आपको द्रव्यार्थी नहीं द्रव्यार्थी अनुयोग में भी आपकी एक्सपर्टी है, और मैंने तो पर्सनल रूप से आपसे बहुत कुछ सीखा है, समय सार नाटक एंड तत्वार्थ एंड एवरीथिंग, वो तो आपकी एक्सपर्टी है, मगर ये प्रासंगिक कथा के लिए हमने आपको आज निमंत्रण किया था, तो आपका बहुत बहुत धन्यवाद, और फिर से आपसे मुलाकात होगी। जय जी संजय भैया।
संजय जी, सक्रीट भाई एक मिनट। संजय जी, हमको आपसे और भी कुछ निवेदन है, एक निवेदन है आपसे कि जैसे आपने अभी रक्षाबंधन के बारे में प्रथमा नियोग की बात की, वैसे ही अगले एक बरस में ऐसे अलग अलग जो प्रसंग आते हैं उसके बारे में भी हमें बताने की कृपा करें, हम आपके टच में रहेंगे।
हाँ, यदि हेलो, यदि आपका संगठन पहले से मुझे बता देगा तो मैं आपको हर कथा सुना सकता हूँ, कोई दिक्कत नहीं है।
अभी नेक्स्ट में क्या आप दिवाली में कर सकते हैं?
कर सकते हैं,
हम आपके टच में रहेंगे। किरीट भाई तो हैं हमारे, किरीट भाई सब
जी जी जी
हाँ, तो आप आ जाइए, हम रिक्वेस्ट करते हैं सभी मुमुक्षु इंटरकॉन्टिनेंटल है, अभी हम अफ्रीका से सब जगह से
हाँ जी हाँ जी
सुन रहे थे, बड़ा बहुत बड़ा लिस्ट है
जी जी
कंप्यूटर में।
अरे ये सब आप लोगों का सौभाग्य, आज मैं ग्रंथ में पढ़ रहा था, आप लोग भी जिस देश में रह रहे हैं वो भी आर्य वर्त है, आर्य देश है, क्योंकि मलेच्छ खंड में तो जिन धर्मी रहते ही नहीं है और मलेच्छ खंड में जिन मंदिर भी नहीं होता, इसलिए भले ही आप वहां पर रह रहे हैं, काल दोष से वहां पर ज्यादा लोग नहीं है, तो भी आप जिन धर्म को सुरक्षित वहां रख सकते हैं, ऐसा जानकर हमको भाव आता है और आप लोगों के प्रति भी बहुमान पैदा होता है कि आपको इतनी रुचि है कि आप यहाँ से सुनते हैं।
और वन रिक्वेस्ट टू एवरीबॉडी ऑल लिसनर्स कि संजीव जी संजय जी विल बी इन टोरंटो नेक्स्ट ईयर, सो प्लीज मेक ए डिसीजन राइट नाउ टू अटेंड द प्रतिष्ठा, द प्रतिष्ठाचार्य इज गोइंग टू बी संजय जी, यू नो, सो सभी मुमुक्षु जो भी सुन रहे हैं अपने अमेरिका कनाडा वगैरह सब में जितने मुख है सबको वहाँ आने का निमंत्रण है और आना ही चाहिए,
अमेरिका कनाडा नहीं सभी जगह से इंटरनेट को पांच खंड में सभी को आना
जरूर जरूर।
जुलाई 6 टू जुलाई 13 2014 का है।
प्रफुल्ल भाई हेलो,
किरीट भाई, रजनी भाई
हाँ बोलो,
हाँ रसिक भाई बोलू छू, आप टोरंटो की प्रतिष्ठा की डेट नक्की थी गई
जुलाई
जुलाई 6 टू जुलाई 13 2014।
ओके थैंक यू,
ओके जय जिनेंद्र संजीव जी,
जय जिनेंद्र बंद करता हूँ,
जय जिनेंद्र संजीव भाई, जय जिनेंद्र,
जय जिनेंद्र, जय जिनेंद्र बंद करता हूँ, ओके
धन्यवाद, जय जिनेंद्र चेतन भाई, चेतन भाई
जय जिनेंद्र संजय भाई और जय जिनेंद्र चेतन भाई, अभी हम आगे कंटिन्यू करते हैं प्लीज।
नमो लोहे सो त्रिकालवर्ती अरहंताम, नमो लोहे सो त्रिकालवर्ती सिद्धाम, नमो लोहे सो त्रिकालवर्ती अहिर्याम, नमो लोहे सो त्रिकालवर्ती उज्जयाम, नमो लोहे सो त्रिकालवर्ती सवसावणम, ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गुणि मंगलम कुंकुंदार्यो जयंधर्मोस्तु मंगलम, सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्मान जैनम जयतु शासनम। नमः समय साराय स्वानुभूत्या चकासुते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिते एको मे शशदो पादान दर्शन लखनो शेषा मे बहिरा भावा सवे संयोग लखना, मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव बुझती बाह्य छे, હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન મય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે, જે જાણતો અરહંત ને ગુણ દ્રવ્ય ને પર્યપણે, તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લય કરે, નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તેજ છે, જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મો દૈ નિગ્રહ બંધ તેમજ મોક્ષ છે, ચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કે કથિત આ સમય પ્રાપ્ત હો, ઓમ શ્રી નમઃ શ્રી દેવી નમઃ શ્રી દેવી નમઃ શ્રી દેવી। કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત સમય સારજી શાસ્ત્ર 17મી 18મી ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે। ગયા રવિવારે જરા હું આવી ન શકેલો તો રજનીભાઈ મને કીધેલું, અમે પ્રશ્નોત્તરી કરેલી એટલે પ્રશ્નોત્તરીથી ઘણા પ્રશ્નો પણ નવા નવા ઉપસ્થિત થાય, પણ આપણે જરા આ ગાથા એકદમ પૂરી થઈ જશે ને, હજી તો આપણે ગાથાની શરૂઆત કરેલી છે એટલે ઘણા ખરા વિષયો એમાં આવી જશે, કદાચ કોઈને કાંઈ એવા વિવિધ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો પૂછી શકે છે મને, પણ જનરલી ગાથા પૂરી થશે ત્યાં સુધીમાં આ ગાથાનો જે જે ભાવ છે એ બધી વાત આવી જશે, કારણ કે આમાં પહેલો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ અને ત્રીજો પેરેગ્રાફ એ ત્રણેય પેરેગ્રાફમાં અલગ અલગ વાતથી આચાર્ય ભગવાને બધું સ્પષ્ટીકરણ કરેલું છે। પહેલા પેરેગ્રાફમાં તો પોતાનું સ્વરૂપ કેવું છે એવો આત્મા જાણવો એવો આદેશ આચાર્ય ભગવાને કરેલો છે। બીજા પેરેગ્રાફમાં જ્યારે જે કોઈ જીવ છે એની વર્તમાન સ્થિતિ જે અત્યારે વર્તમાનમાં ચાલુ છે એનું પર્યાયરૂપ ભેદભાવોનું જ્ઞાન કરાવ્યું છે, અને ત્રીજા પેરેગ્રાફમાં વાસ્તવિક એનું જ્ઞાયક સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપમાં જ્ઞાયક ભાવ કેવી રીતે અનુભવમાં આવી રહ્યો છે, અને એ અનુભવમાં આવી રહ્યો હોવા છતાં એ શા માટે એને અનુભવ થતો નથી એની વાત કરેલી છે. એટલે આ ગાથા એવી છે કે એમાં પેલા આત્માના સ્વરૂપનો પેલો પેરેગ્રાફ છે જ્ઞાન દર્શન ચારિત્રનો, બીજા પેરેગ્રાફમાં વર્તમાન સ્થિતિનું જ્ઞાન કરાવ્યું છે, અને ત્રીજા પેરેગ્રાફમાં વર્તમાન સ્થિતિમાં જે બીજા પેરેગ્રાફમાં જ્ઞાન કરાવ્યું એ જ્ઞાનમાં આત્માની અનુભૂતિ કેવી રીતે ચાલુ છે દરેક જીવને એનું સ્પષ્ટીકરણ ત્રીજા પેરેગ્રાફમાં છે. એટલે આ ત્રણેય પેરેગ્રાફ વાસ્તવિકપણે જ્યારે પૂરા થાય ત્યારે બધું સ્પષ્ટીકરણ એમાં આવી જશે. એટલે આમાં આ 17-18 ગાથામાં આચાર્ય ભગવાનનો જે કહેવાનો આશય છે એમાં કોઈ એવું કહેવાનો આશય નથી કે કોઈ જીવે ખાલી દ્રવ્ય સિવાય બીજી કોઈ ચર્ચા સમજવી જ નહીં, કે દ્રવ્ય ગુણ પર્યાયની કોઈ ચર્ચા જ ન કરવી, કે દ્રવ્ય ગુણ પર્યાયને સમજ્યા વગર આત્મા સમજાઈ જાય, એવી કોઈ આમાં આચાર્ય ભગવાન કે પૂજ્ય ગુરુદેવશ્રી વાત કહેવા નથી માગતા. પણ જે જીવ પૂજ્ય ગુરુદેવશ્રીને સાંભળે છે, જેને તત્વજ્ઞાનની રુચિ અંદરથી ઉત્પન્ન થઈ છે, જેને એવી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે કે હવે મારે ખરેખર મારું સ્વરૂપ સમજવું છે અને મારા સ્વરૂપ સિવાય બીજું મારે કાંઈ સમજવું નથી, એટલો જ મારો અભિગમ છે, એટલો જ મારો પ્રયોજન છે, એવું જેને ખ્યાલમાં આવ્યું છે એના માટેની આ ગાથા છે. એક પદાર્થની સિદ્ધિ હોય છે અને એક પ્રયોજનની સિદ્ધિ હોય છે. પદાર્થની સિદ્ધિમાં દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખો આત્મા જે પ્રમાણનું દ્રવ્ય છે એની ચર્ચા આવતી હોય છે. એ પ્રથમમાં પ્રથમ તો જીવ પ્રમાણના વિષયમાં આવે છે, અને એ પ્રમાણના વિષયની એને ખ્યાલ આવ્યા બાદ જ્યારે એને એમ થાય છે કે હવે આ વસ્તુ તો મને સમજાણી, દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ મારું આવું છે, દ્રવ્ય ગુણ શુદ્ધ છે અને અનાદિથી મારી વર્તમાન પર્યાયમાં બહિર્લક્ષે અશુદ્ધતા પ્રગટી રહી છે, તો હવે એ અશુદ્ધતા દૂર કેવી રીતે થાય અને શુદ્ધ સ્વભાવ મને ખ્યાલમાં કેવી રીતે આવે, એવા પ્રયોજનની સિદ્ધિ ઉપર જ્યારે જીવ જાય છે ત્યારે એના માટે આ ગાથા છે કે જેને પ્રયોજનની સિદ્ધિ જ ખરેખર જોઈ છે. પદાર્થનું સ્વરૂપ જેને સમજી લીધું છે, જેને એ બધો ખ્યાલ આવી ગયો છે, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નવ કર્મ એટલે શું, દ્રવ્ય ગુણ પર્યાય એટલે શું, પણ એ બધી પણ વાતને ગૌણ કરી અને આચાર્ય ભગવાને આમાં પહેલામાં પહેલી વાત એ લખી નાખી છે કે મોક્ષનો અર્થી જે પુરુષ હોય એને પ્રથમમાં પ્રથમ શું કરવું, તો કે પ્રથમમાં પ્રથમ પોતાના શુદ્ધ આત્માને જાણવો. શુદ્ધ આત્મા એટલે ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણાત્મક, અનંત કારણ શુદ્ધ પર્યાયાત્મક, અનંત ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગાત્મક, આખું અભેદ અખંડ સ્વરૂપ જે છે, કે જે દ્રષ્ટિનો વિષય છે, જે ધ્યાનનું ધ્યેય છે, જે જ્ઞાનનું જ્ઞેય છે, જે શ્રદ્ધાનું શ્રદ્ધેય છે, જે ઉપાધિભૂત તત્વ છે, એને પહેલામાં પહેલો ઓળખવો, પહેલામાં પહેલો જાણવો, પહેલામાં પહેલો એનો પરિચય કરવો, એમ આચાર્ય ભગવાન આ ગાથામાં કહેવા માંગે છે કે જ્યાં સુધી એવો આત્મા એના ખ્યાલમાં ન આવે, એના જાણવામાં ન આવે, ત્યાં સુધી એની શ્રદ્ધા એ આત્મા તરફ થઈ શકતી જ નથી. કારણ કે જ્ઞાન છે એ આત્માનું એક અસાધારણ લક્ષણ છે, અને એ અસાધારણ લક્ષણ છે, એ ચૈતન્ય લક્ષણ છે, એ જીવની દરેક અવસ્થાઓમાં વ્યાપ્ત હોય છે. જે જીવની દરેક અવસ્થાઓમાં વ્યાપે એને ખરેખર જ્ઞાન લક્ષણ કહેવામાં આવે છે. એટલે પહેલામાં પહેલો જ્ઞાનમાં આત્મા જાણવો એનો અર્થ એમ છે કે એની પાસે પ્રત્યેક સમયે આ લક્ષણ પ્રગટ છે, અને એ લક્ષણ પ્રગટ છે, એ લક્ષણમાં નિરંતર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એવું ત્રીજા પેરેગ્રાફમાં આચાર્ય ભગવાને કીધું છે. પણ એ ત્રીજા પેરેગ્રાફની વાત પહેલા પહેલા પેરેગ્રાફમાં જે આચાર્ય ભગવાને વાત કરી છે કે પહેલામાં પહેલા તારે શું કરવું, તો કે પહેલામાં પહેલા તારે આત્માને જાણવો, શુદ્ધ આત્માને જાણવો, બીજું કાંઈ જાણવાનો પ્રયત્ન ન કરવો, પહેલામાં પહેલા તારા પ્રયોજનની સિદ્ધિ માટે, જો પદાર્થના સ્વરૂપને સમજી અને પ્રયોજનની સિદ્ધિ માટે પહેલામાં પહેલો તારે શુદ્ધ આત્માને જાણવાનો પ્રયાસ કરવો, અને એના તરફ જ તારું વલણ કેળવવું, એના તરફ જ તારા જ્ઞાનના ઉપયોગને લઈ જાઓ, એના તરફ જ તારા જ્ઞાનમાં તારું જે લક્ષણ છે એ લક્ષણમાં લક્ષભૂત આત્મા પ્રથમથી જેને જાણવાના પ્રયાસે ચડવું એનો જ પુરુષાર્થ કરવો. એવો જે આપણે બે વખત આ બે રવિવાર આપણે ચર્ચા થઈ એમાં બીજા રવિવારમાં આપણે જે ચર્ચા ચાલેલી કે જ્ઞાન ઉપયોગ એટલે શું, જ્ઞાન ઉપયોગ જે પ્રગટ છે પ્રત્યેક સમયે એને લક્ષણ કહેવાય. એ લક્ષણમાં જ્ઞાનના આકાર શું, જ્ઞેયના આકાર શું, અને જ્ઞાન શું, અને જ્ઞાયક શું. આખો આત્મા છે એ આત્મા જ્ઞાયક અને જ્ઞાનથી ભરેલો છે. એના સિવાય અનંત ગુણો છે, પણ અનંત ગુણો હોવા છતાં એનું મુખ્ય લક્ષણ જ્ઞાન હોવાથી બધા શાસ્ત્રોમાં જ્ઞાનથી ચર્ચા આવે છે. જ્ઞાન દર્શન ચારિત્રથી ચર્ચા આવી હોય તો પણ પ્રથમમાં પ્રથમ અસાધારણ લક્ષણ જે જ્ઞાન છે કે એમાં જ જાણવું થાય છે. અનંત ગુણોમાં પણ જાણવું થતું નથી, અનંત ગુણોમાં શું થાય છે એનું જાણવું પણ જ્ઞાનમાં થાય છે. માટે ટૂંકામાં ટૂંકી રીતે જો આપણે વિચાર કરીએ તો અનંત ગુણો હોવા છતાં એ અનંત ગુણોમાં એક જે અસાધારણ લક્ષણ છે કે જે જ્ઞાન છે કે જે જ્ઞાન દરેક જીવને વર્તમાનમાં પ્રગટ છે અને એ જ્ઞાન છે એ લક્ષણ છે અને એ લક્ષણ છે એ આત્માનું લક્ષણ છે એટલે જ્ઞાયકનું લક્ષણ છે. એટલે કે જ્ઞાયકમાં સર્વ જગ્યાએ એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જ્ઞાયકમાં છે, ત્યાં બધી જગ્યાએ જ્ઞાન વ્યાપેલું છે અને એ જ્ઞાન વ્યાપેલું છે એવા જ્ઞાનનો ઉપયોગ પ્રત્યેક સમયે દરેક જીવને પ્રગટ છે અને એ પ્રગટ લક્ષણ છે. એ પ્રગટ લક્ષણમાં પહેલામાં પહેલો આત્મા જાણવો એટલે કે પહેલામાં પહેલું એ અસાધારણ લક્ષણ જ્ઞાન છે અને આખો આત્મા જ્ઞાનમય છે, તો એ લક્ષણથી પહેલામાં પહેલો આત્માને જાણવો, ત્યાર પછી જ એ આત્માની શ્રદ્ધા થાય ને ત્યાર પછી જ એનું આચરણ થાય. પછી એટલે એમાં એવો ક્રમ નથી હોતો, થાય છે બધું એક સમયમાં એક સાથે, પણ પહેલામાં પહેલી જ્ઞાનની મુખ્યતાથી આત્માનું જાણવું એને કરવું જોઈએ કે મારો આત્મા કેવો છે, મારું શુદ્ધ સ્વરૂપ કેવું છે, મારું ત્રિકાળ સ્વરૂપ કેવું છે, મારું અભેદ સ્વરૂપ કેવું છે, એને પહેલામાં પહેલા મારે જાણવો છે. તો હવે એને જાણવા માટે સૌથી પહેલા એની પાસે સાધન છે ને, એ ઉપયોગ સાધન છે. એ ઉપયોગ સાધન વડે આત્મા પ્રતિષ્ઠિત થઈ શકે છે અને ઉપયોગ સાધનથી જ આત્મા વેદનમાં આવે છે. ઉપયોગ દ્વારા જ આત્મા ગ્રહણ થાય છે, ઉપયોગ દ્વારા જ આત્મા ખ્યાલમાં આવે છે અને એ ઉપયોગ છે એ ખરેખર આત્માને પ્રદર્શિત કરે છે, ખરેખર એ આત્માને બતાવે છે અને એ લક્ષણ લક્ષ સાથે અનન્યપણે રહેલું છે. અનન્યપણે રહેલું છે એનો અર્થ એમ છે કે જેવો જ્ઞાયક છે એવું જ પ્રગટ જ્ઞાન છે એને અનન્ય કહેવામાં આવે છે. અનન્ય એટલે કંઈ પર્યાય અને દ્રવ્ય એકમેક નથી થઈ જતા, પર્યાય અને દ્રવ્ય બેની સત્તા ન્યારી ન્યારી છે. પર્યાયની ઉપયોગની સત્તા છે એ પણ જુદી છે અને જ્ઞાયક ભાવ ઉપયોગવાન છે એની સત્તા પણ જુદી છે. પણ એની સત્તામાં સામાન્ય બેને જોવામાં આવે તો જેવો જ્ઞાયક ભાવ છે એવું જ પ્રત્યેક સમયે અંદર જ્ઞાયકમાંથી જ્ઞાન પ્રગટ થાય છે. માટે એવા જ્ઞાનને જ્ઞાયકથી કથંચિત અનન્ય કહેવામાં આવે છે. હવે આવું જે જ્ઞાન લક્ષણ છે એ જ્ઞાન લક્ષણ પ્રતિ સમયે દરેક જીવને પ્રગટ છે. દરેક જીવ માત્ર ચાહે નિગોદનો જીવ હો, સિદ્ધનો જીવ હો, શ્રેણી ચડવાવાળો જીવ હો, મુનિરાજનો જીવ હો, સમ્યક દ્રષ્ટિ જીવ હો, દરેક જીવ પાસે ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ ક્યારેય અવરાતું નથી અને એ ઉપયોગ લક્ષણ જે તત્વાર્થ સૂત્રોમાં કીધું છે, સમયસારમાં પણ ઘણી જગ્યાએ આવ્યું છે, નિયમસારમાં પણ ઘણી જગ્યાએ આવ્યું છે, એ ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ છે એ ચૈતન્ય લક્ષણ છે અને એ ચૈતન્ય લક્ષણ છે એ દરેક અવસ્થામાં વ્યાપે છે. એ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષથી રહિત જે જ્ઞાન છે એને લક્ષણ કહેવામાં આવે છે. લક્ષણ હોય એ કોઈ અવસ્થામાં હોય અને કોઈ અવસ્થામાં ન હોય તો એને લક્ષણ ન કહી શકાય. સમયસારજી શાસ્ત્રમાં 42માં કળશમાં આ વાત આવી છે કે જીવનું ચૈતન્ય લક્ષણ હોય એ સદાય એની સાથે ને સાથે રહે એને લક્ષણ કહેવામાં આવે. એ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષથી રહિત હોય, જેમ કે મતિશ્રુત છે તો એ જીવનું લક્ષણ ન કહી શકાય, કારણ કે કેવળ જ્ઞાન થાય ત્યારે મતિશ્રુત ન હોય. કેવળ જ્ઞાન છે એને જીવનું લક્ષણ ન કહી શકાય, કારણ કે જ્યારે મતિશ્રુત હોય ત્યારે કેવળ જ્ઞાન ન હોય. એટલે સર્વ અવસ્થામાં એ વ્યાપતું નથી, પણ જ્ઞાન ઉપયોગ છે એ સર્વ અવસ્થામાં વ્યાપે છે. દરેક અવસ્થા મિથ્યા દર્શનમાં પણ જ્ઞાન ઉપયોગ છે, સમ્યક દર્શનમાં પણ જ્ઞાન ઉપયોગ છે, એમ પાંચમા ગુણસ્થાન, છઠ્ઠા સાતમા ગુણસ્થાન, શ્રેણીમાં, કેવળ જ્ઞાનમાં, સિદ્ધતામાં, બધે જ્ઞાન ઉપયોગ લક્ષણ છે. એ નિરંતર ચાલુ છે, નિરંતર ઉપયોગાત્મક છે, નિરંતર ઈ પ્રગટ ઉપયોગ લક્ષણ છે. અને ઈ લક્ષણ છે, ઈ સ્વાભાવિક છે, ઈ સ્વાભાવિક લક્ષણ ક્યારે પણ છૂટતું નથી. ઈ છૂટે નહીં એને જ લક્ષણ કહેવાય, અને એ લક્ષણ છે એને જ લક્ષનું લક્ષણ કહી શકાય. એવું લક્ષણ દરેક જીવ પાસે વર્તમાનમાં અત્યારે ઉપયોગ લક્ષણ દરેક જીવ પાસે પ્રગટ છે. હવે એ ઉપયોગ લક્ષણ છે, એ ઉપયોગ લક્ષણ છે, એ જ્ઞાનનો ઉપયોગ લક્ષણ છે. હવે એ ઉપયોગ લક્ષણમાં પ્રત્યેક સમયે એનું પ્રગટપણું દરેક જીવને અત્યારે વર્તમાનમાં પ્રગટ રૂપે અત્યારે વિદ્યમાન છે. દરેક જીવ પાસે પ્રગટ રૂપે, ઉત્પાદ રૂપે ઉપયોગ લક્ષણ અત્યારે મોજૂદ છે. અને એ ઉપયોગ લક્ષણમાં જાણવું 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 ચાયલાજ કરે છે, ચાયલાજ કરે, ચાયલાજ કરે. જાણવું એનો સ્વભાવ છે. કોને જાણવું, કોને ન જાણવું, એ વિશેષ ઉપયોગની ચર્ચા છે. આ ઉપયોગ છે એ અંદર દ્રવ્યમાંથી આવતો સામાન્ય ઉપયોગ છે, અને એ ઉપયોગ છે એ લક્ષણ છે, એ સ્વાભાવિક ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ નિરંતર જાણવું 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 એમાં વર્તી રહ્યું છે. એવું જાણવું લક્ષણ છે. એ લક્ષણમાં પહેલામાં પહેલો મારો આત્મા કેવો છે એનો પહેલા પરિચય કરવાની જરૂર છે. કે આત્મા કેવો છે, તો કે મારું લક્ષણ જ્ઞાન છે, તો મારો આત્મા જે લક્ષભૂત છે એ આખો જ્ઞાનમય છે, આખો સુખમય છે, આખો આનંદમય છે. પણ સુખમય, આનંદમય, શ્રદ્ધામય, ચારિત્રમય એમ કહેતા પણ એ બધા ગુણોમાં ક્યાંય પણ જ્ઞાનનું લક્ષણ નથી. જ્ઞાનનું લક્ષણ માત્ર જ્ઞાન ઉપયોગમાં છે. એ બધા ગુણોના પોતપોતાના સ્વતંત્ર લક્ષણ છે. પણ એક જ્ઞાન લક્ષણ ઉપયોગ એવું છે કે એમાં જેટલા ગુણોમાં જે જે કાંઈ પરિણમન થયા કરે છે એનું જાણવું જ્ઞાનમાં વૈધતા કરે છે. એટલે જ્ઞાન લક્ષણ છે, ઉપયોગ લક્ષણ છે, જાણવું 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 લક્ષણ છે, એ પ્રયોજનભૂત વાત છે, એ પ્રયોજનભૂત લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ કદી અવરાતું નથી, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દોષથી રહિત છે, એ સ્વાભાવિક ઉપયોગ છે. એ ઉપયોગ જે છે એ ઉપયોગમાં પ્રત્યેક સમયે દરેક જીવને પ્રતિ સમય એ અંદરથી ઉત્પાદ થઈને ઉપયોગ બહાર આવે છે. એ જ સમયે એ જ્ઞાનના આકારોની રચના થાય છે, જ્ઞાનના આકારો એમાં રચાય છે. એવી જ રીતે એ જ સમયે એ ઉપયોગમાં જ્ઞેયાકાર પણ રચાય છે. જ્ઞાનના આકાર તો જ્ઞાન પોતે છે, એટલે જ્ઞાનમય છે એ ઉપયોગ, એટલે જ્ઞાનના આકાર તો એમાં છે જ, જ્ઞાનનું સ્વરૂપ તો એમાં છે જ. એટલે કે જ્ઞાયકનું જ્ઞાન હોવાથી જ્ઞાનના આકાર એમાં રહેલા છે. અને બાહ્યમાં જેટલા 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 જ્ઞેયો પ્રગટ થઈ રહ્યા છે એ જ્ઞેયોનું પણ અહીંયા વર્તમાનમાં પ્રતિ સમયે જ્ઞાન ઉપયોગમાં જ્ઞેયાકારપણું પ્રત્યેક સમયે એની રચના થઈ રહી છે. બહારમાં જ્ઞેયો છે એને કારણે અહીંયા જ્ઞેયાકાર નથી થતા. બહારના જ્ઞેયો છે એ કઈ કારણ બને એટલે અહીંયા કઈ જ્ઞેયાકાર ઉપયોગમાં થઈ જાય છે એવું નથી. સ્વતંત્રપણે એ ઉપયોગ પ્રગટ થતા વેત જ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારપણે પ્રતિ સમય પરિણમે છે. આપણે અત્યારે આ લક્ષણની ચર્ચા કરી અને એમાં આત્માને કેવી રીતે લક્ષણમાં જાણવો એની ચર્ચા ચાલે છે. અને એ શા માટે વર્તમાનમાં આત્મા લક્ષણમાં હજી સુધી ખ્યાલમાં કેમ નથી આવતો એની ચર્ચા અત્યારે આપણે ચાલે છે. એટલે આ જે ઉપયોગ છે એ ઉપયોગમાં પ્રતિ સમયે જ્ઞાનના આકાર બને છે અને જ્ઞેયોના આકાર પણ બને છે. હવે એ જ્ઞાનના આકાર બને છે અને જ્ઞેયોના આકાર બને છે એ તો માત્ર જ્ઞાન છે, તો જ્ઞાનનું મટીરિયલ છે, એ તો જ્ઞાન સ્વરૂપ છે, એ તો જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું છે, એ તો જ્ઞાનનો સ્વભાવ છે, જ્ઞાનનું લક્ષણ છે. એ સ્વપર પ્રકાશકપણાને કોઈ પરની અપેક્ષા કે સાપેક્ષતા લાગુ નથી પડતી. કે જ્ઞાનના સ્વપર પ્રકાશક, સ્વતંત્ર સ્વપર પ્રકાશકને કોઈ જ્ઞાયકની અપેક્ષા પણ લાગુ નથી પડતી. એ ઉપયોગ છે, એ ઉપયોગ સ્વતંત્રપણે, નિરપેક્ષપણે સ્વયં પરિણમે છે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારપણે. એ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર થતા જેવા બારમાં જ્ઞેયો છે એવો જ અહીંયા સ્વતંત્રપણે જ્ઞાનમાં જ્ઞેયાકાર થયો છે. અને જેવો જ્ઞાયક ભાવ છે સ્વજ્ઞેય, એવો અહીંયા જ્ઞાનમાં જ્ઞાનનો આકાર બન્યો છે. એવું જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પ્રતિ સમયે ઉપયોગનું
પરિણમન પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે અને એ ઉપયોગ છે એમાં માત્ર જ્ઞાન રહેલું છે, એ જ્ઞાનનું જ મટીરિયલ છે. એમાં ગમે તેટલા જ્ઞેયાકાર થઈ જાય કે ગમે તેટલા જ્ઞાનાકારો બને, પણ એ જ્ઞાન ભાવને એ ઉપયોગ જ્ઞાનમય પણ છોડતો નથી. એ જ્ઞેયાકારો એને કહેવામાં આવે છે ત્યાં પણ એ છે તો જ્ઞાન જ, જ્ઞાનાકારો કહેવામાં આવે છે કે છે તો એ જ્ઞાન માત્ર, એ જ્ઞાન માત્ર ભાવ છે, જ્ઞાન માત્ર ભાવ છે, જ્ઞાન માત્ર ભાવ છે. પણ એમાં જેવું જ્ઞેયાકાર કીધું એટલે કે જ્ઞેયાકાર પણ એ જ્ઞાનનું બન્યું, એ સમયે બહારમાં એવું જ જ્ઞેય વિદ્યમાન હોય છે. બહારમાં અહીંયા જે અંદરમાં જ્ઞાનમાં ઉપયોગમાં જે જ્ઞેયાકાર બન્યા, તો એ જ્ઞેયાકાર પણ જ્ઞાનનું બન્યું, બહારમાં એવા જ જ્ઞેયો વિદ્યમાન હોય છે, એવા જ જ્ઞેયો વિદ્યમાન છે, માટે અહીંયા જ્ઞેયાકાર બન્યા છે એમ નથી. પણ એની બેની સ્વતંત્ર રચના જ એવી છે કે જ્ઞાનમાં સ્વયં જ્ઞેયાકાર રચાય છે અને બહારમાં એવા જ જ્ઞેયો હોય છે. પછી જ્યારે એની સાપેક્ષતાથી વર્ણનની સ્થિતિ આવે ત્યારે એમ પણ કહેવાય કે અહીંયા જેવા જ્ઞેયાકારો રચાણા એવા બહારના જ્ઞેયો હતા, તો બહારના જ્ઞેયનું અહીંયા પ્રતિબિંબ પડ્યું અને અહીંયા જ્ઞાનમાં સ્વતંત્રપણે જ્ઞેયાકાર રચાણા, એ એક સાપેક્ષ કથન કરવાની પદ્ધતિ છે. નથી બહારના જ્ઞેયાકારો અહીંયા પ્રતિભાષિત અહીંયા થાય છે જ્ઞાનમાં, એ પણ વ્યવહાર છે, એટલે કે એ જ્ઞેયો પ્રતિભાષિત નથી થતા. જ્ઞાનમાં તો જ્ઞેયાકારની સ્વયંકૃત રચના થાય છે, એને કોઈ જ્ઞેયની સાપેક્ષતા, જ્ઞેયની અપેક્ષા, જ્ઞેયનું પ્રતિભાષણ પણ એની કોઈ સાપેક્ષતા કાંઈ લાગુ પડતી જ નથી. કારણ કે એ તો પ્રથક છે જ્ઞેય, જ્ઞાન પ્રથક છે, જ્ઞેય પ્રથક છે. જ્ઞાનમાં જ્ઞાનનું જ બધું મટીરિયલ છે અને જ્ઞેયમાં જ્ઞેયોનું બધું મટીરિયલ છે. માટે બેયને એકબીજા સાથે કાંઈ સંબંધ છે નહીં, નાસ્તી સર્વોપી સંબંધ, બેમાંથી કોઈને એકબીજાને સંબંધ થતો નથી. પણ અહીંયા જ્ઞાન જે સ્વભાવ છે, જ્ઞાનનો જે ઉપયોગ છે, જેને આત્માનો ઉપયોગ કહેવામાં આવે, દ્રવ્યનો ઉપયોગ કહેવામાં આવે, દ્રવ્યની પર્યાય કહેવામાં આવે, એ પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય છે. તો એ જ્ઞાનમાં સ્વતંત્રપણે અહીંયા જ્ઞાનના આકાર રૂપ જ્ઞેયાકારની રચના સ્વતંત્રપણે થાય છે. આ જ્ઞાનમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારની રચના થઈ ત્યાં સુધી કાંઈ અજ્ઞાન કે સમ્યક જ્ઞાન કે એવું કાંઈ છે નહીં, ત્યાં સુધી તો હજી જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે. આ એક સમયની ચર્ચા ચાલે છે, એ જ્ઞાન માત્ર ભાવ છે. એ જ્ઞાન માત્ર ભાવમાં હજી તો એ જ્ઞાન પ્રગટ થયું, એ પ્રગટ થતા વેત જે ઉપયોગ છે એમાં એ જેવો અંદરથી પ્રગટ થાય છે સ્વપર પ્રકાશકપણે કે સ્વપર પ્રતિભાષણપણે, એ જ સમયે એમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારની રચના પ્રતિ સમયે થઈ જ જાય છે. એને કોઈની સાપેક્ષતા લાગુ પડ્યા વગર સ્વતંત્રપણે જ્ઞાનનો ઉપયોગ નિરપેક્ષપણે આવા જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારની રચના કરે છે. આવો જ્ઞાનના ઉપયોગનો વર્તમાનમાં સ્વભાવ છે. હજી એ રચના થઈ ત્યાં સુધી સમ્યક જ્ઞાન કે મિથ્યા જ્ઞાનનો જન્મ નથી થયો, આ તો હજી સામાન્ય જ્ઞાન પ્રગટ થયું એની ચર્ચા આપણે કરીએ છીએ કે એ સમયે એમાં જ્ઞાનના આકારને જ્ઞેયના આકાર રચાઈ ગયા છે. એ રચાય છે, એ તો સ્વયંકૃત છે, એ તો પર્યાયકૃત છે, એ તો સ્વયં સંચાલિત ભાવ છે. એમાં કાંઈ અજ્ઞાન નથી થયું કે એમાં કાંઈ હજી સમ્ય જ્ઞાનનો ઉત્પાદ નથી થયો, એમાં કાંઈ જ્ઞેય બારમાં છે એનું જ્ઞેયનું કાંઈ અંદર આવ્યું નથી, કે જ્ઞાનમાં જ્ઞેયાકાર બન્યા તો જ્ઞાન કાંઈ જ્ઞેયમાં ગયું નથી ને જ્ઞેય કાંઈ જ્ઞાનમાં આવ્યા નથી. એક બાજુ જ્ઞેયની સ્થિતિ જુદી છે, અહીંયા જ્ઞાનની સ્થિતિ જુદી છે, અને એની સાથે અહીંયા રહેલો જ્ઞાયક ભાવ છે એ તો કુટસ્થ ધ્રુવ, અખંડ જ્ઞાયક દેવ, શાશ્વત પરમાત્મા, અપરિણામી તત્વ છે. અને અહીંયા જે જ્ઞાનમાં જ્ઞાનક, હાજી
હા, એક થોડો સવાલ આને રેલેવન્ટ છે એટલે પૂછી જુઓ છે કે આપણે જેમ ઘડો હોય, ઘડાને આપણે કુંભારની અપેક્ષાએ એટલે કે નિમિત્તની અપેક્ષાએ નૈમિતિક શબ્દથી કહીએ છીએ, નૈમિતિક કહેવાય છે ઘડો, અને એને જ આપણે ઉપાદાન એટલે કે માટીની અપેક્ષાએ ઉપાદેય કહીએ છીએ. એટલે ઉપાદેય અને નૈમિતિક એ બંને એક જ વસ્તુ છે ઘડો. એવી રીતે આપણે જે કહ્યું કે જ્ઞાનાકાર અને જ્ઞેયાકાર તો જ્ઞાનાકાર અને જ્ઞેયાકાર બંને ઘડાની જેમ એક જ વસ્તુ છે અને આપણે બે એંગલ થી અલગ અલગ નામ આપીએ છીએ કે એમાં કઈ ફરક છે?
એમાં જ્ઞાન છે ને એ જ્ઞાનાકાર ને જ્ઞેયાકાર એ જ્ઞાન જ છે, માત્ર એટલે જ્ઞાનાકાર તો છે જ. હવે ત્યાં ત્યાં એ સમયે જ્ઞેયાકાર થાય છે. તો જ્ઞેયાકાર થાય છે એ કેવા જ્ઞેયાકાર છે કે એ જ્ઞેયાકાર એટલે બહાર જેવું જ્ઞેય છે એવા જ જ્ઞેયાકાર સ્વતંત્ર સ્વયં સંચાલિત પોતાથી થાય છે. અહીંયા સિદ્ધ શું કરવું છે કે આ જ્ઞાન ઉપયોગને કોઈ જ્ઞેયની સાપેક્ષતા નથી, કોઈ એની અપેક્ષા નથી. નિરપેક્ષ જ્ઞાન ઉપયોગ પોતાના સ્વભાવથી જ પરિણમે છે જ્ઞેયાકારો. એ પરિણમન એનું સ્વયંસિદ્ધ છે. હવે એ પરિણમન તો સ્વયંસિદ્ધ હોવા છતાં અજ્ઞાની જીવ, જેને અજ્ઞાની કીધો, જીવ તો જ્ઞાનમય છે પણ એ અજ્ઞાન કેવી રીતે થઈ જાય છે અને સમ્ય જ્ઞાન કેવી રીતે થઈ જાય છે એની વિષયની ચર્ચા આપણે કરીએ છીએ. અત્યારે વર્તમાનમાં અત્યાર સુધી આપણે શું સમજ્યા કે આ જ્ઞાનનો ઉપયોગ છે એ ઉપયોગ જ્ઞેય સાથે એને કાંઈ સંબંધ નથી. જ્ઞેયનું જ્ઞાનમાં કાંઈ આવ્યું નથી, જ્ઞાનનું જ્ઞેયમાં કાંઈ ચાલ્યું નથી ગયું. જ્ઞાન છે એ વર્તમાન પ્રગટ થતો ઉત્પાદરૂપ ભાવ છે અને જ્ઞાયક છે એ વર્તમાનમાં પ્રગટરૂપ ઉત્પાદની અપેક્ષાએ અપ્રગટ જ્ઞાયક ભાવ અપરિણામી તત્વ છે. અપરિણામી તત્વને અપરિણામી તત્વથી જોવો તો એ તો પોતે પોતાથી પ્રગટ છે પણ અહીંયા પર્યાયમાં હજી એનું વેદન નથી આવ્યું આત્માનું, હજી એનું સમ્યક જ્ઞાન નથી થયું. એ અપેક્ષાએ એને અપ્રગટ કીધો અને આ વર્તમાન ઉત્પાદરૂપ ઉપયોગને પ્રગટ કીધો. હવે એ વર્તમાન પ્રગટ ઉત્પાદરૂપ ઉપયોગ છે એ કેવો છે? જ્ઞાનમય છે. અને એ જ્ઞાન કેવું છે? તો કે એ જ્ઞાન છે, એ લક્ષણ છે. હલો, એ જ્ઞાન છે, એ લક્ષણ છે. હવે એ લક્ષણ છે એ લક્ષણ કેવું છે કે એ લક્ષણમાં જ્ઞાનના આકાર પણ રહેલા છે અને જ્ઞેયના આકાર પણ રહેલા છે. હવે એ જ્ઞેયના આકાર રહેલા છે એ જ્ઞેયના આકાર અંદર પોતાથી બન્યા છે, એને કોઈ બહારમાં જ્ઞેય છે માટે અહીંયા એવા જ્ઞેયાકાર થયા છે એવું નથી. બહારમાં જ્ઞેય આવું છે એટલે અહીંયા જ્ઞેયાકાર થાય છે એવું નહીં. સ્વયં સંચાલિત વ્યવસ્થા છે. આત્મા માત્ર એટલો જ છે કે આત્મા એટલે ત્રિકાળી દ્રવ્ય અને અહીંયા એનું જ્ઞાન લક્ષણ. આ લક્ષ અને લક્ષણ એટલો જ ખરેખર આત્મા છે. એના સિવાય એમાં બધું લઈ લ્યો, અનંત ગુણાત્મક એ બધું આવી જાય, અનંત ગુણાત્મક અનંત પર્યાયનું પરિણામ એ બધું એમાં આવી જાય. પણ એ બધી પર્યાયોનું જાણવું ક્યાં થાય છે? તો કે એ બધી પર્યાયોમાં જેટલું પરિણમન છે એ પરિણમન જે થાય છે એ પરિણમનને તમે જ્ઞેય તરીકે જોવો તો એ બધી પર્યાયોનું પરિણમન જેટલું થયું એ પરિણમનનું અહીંયા જ્ઞાનમાં, જ્ઞાનમાં જ્ઞેયના આકાર બન્યા છે. એટલે જેટલી પર્યાયો છે, જેટલા ગુણો છે, એ જેટલા ગુણોની જેટલી પર્યાયોનું પરિણમન પ્રતિ સમય ચાલે છે એ બધી પરિણમન રૂપ વ્યવસ્થાનું અહીંયા વર્તમાનમાં જ્ઞાન વર્તે છે અને એ જ્ઞાન વર્તે છે એ જ્ઞાનમાં જ્ઞેયના આકાર એટલે કે બાહ્ય જ્ઞેયો જે છે પર પદાર્થો એના પણ અહીંયા આકાર રચાય છે. અને અંદરથી તમે જોવો તો અનંત ગુણની અનંત પર્યાયો છે, એ અનંત ગુણની અનંત પર્યાયો છે એમાં ક્યાંય જ્ઞાન લક્ષણ નથી. એક જ્ઞાનમાં જ તેને જાણવું છે. તો એ જેટલી પર્યાયોનું પરિણમન જે ચાલ્યા કરે છે એ પરિણમનનું પણ અહીંયા જ્ઞાનમાં જ્ઞેયાકાર રૂપ પરિણમન ચાલ્યા કરે છે. આપણે બે વ્યવસ્થા અત્યારે વિચાર કરી કે એક પરના જ્ઞેયા પર જ્ઞેય છે એના પણ જ્ઞેયાકારો અહીંયા બન્યા છે અને એક અનંત ગુણની અનંત પર્યાયો છે એ અનંત પર્યાયોને જ્ઞેયત્વ કહેવાય અને એ જ્ઞેયત્વવાળી પર્યાયો છે એનું પણ જ્ઞાનમાં અહીંયા જ્ઞેયાકાર રૂપે રચના થઈ છે. હવે એ અંદરના વિષય ને આપણે અત્યારે એને રાખીએ એમને અને બહારમાં જે જ્ઞેયો પરિણમે છે પ્રત્યેક સમયે એનું અહીંયા વર્તમાનમાં જ્ઞાનમાં જ્ઞેયાકાર પરિણમન થાય છે અને એ જ્ઞેયના આકારરૂપ પરિણમન થાય છે એ સ્વયં સંચાલિત જ્ઞેયાકાર જ્ઞાનના બન્યા છે. હવે એ જ્ઞાનના જ્ઞેયાકાર પ્રતિ સમયે બન્યા કરે છે, જ્ઞાનમાં એમનું જાણવું થયા કરે છે એટલે કે જ્ઞાનમાં એનું પ્રતિભાસિત થયા કરે છે અને જ્ઞાન એને જાણ્યા કરે છે. તો હવે એ જ્ઞાનમાં જાણવાનું તો આત્માને છે. હવે એ આત્માને જાણવું કેમ થતું નથી કે પ્રતિ સમયે જે જ્ઞેયાકાર જીવને બન્યા કરે છે ને તો એ જ્ઞેયાકાર બને છે ને એ તો છે જ્ઞાન, એ જ્ઞાનમાં જ જ્ઞેયાકાર બન્યા છે પણ એ જ્ઞેયાકારનું જાણવું એને જ્ઞાનમાં વૈધતા કરે છે પ્રતિ સમય. ઈ જ્ઞાન છે ઈ જ્ઞાનાકાર રૂપ જ્ઞાયાકાર છે. તો ઈ જ્ઞાન લક્ષણ છે ને એમાં જેવા જ્ઞાયાકાર બને છે ને એનું જાણવું પ્રતિ સમયે થયા કરે છે. હવે ઈ જાણવું થાય છે ને ઈ જ્ઞાયાકાર બન્યા છે એનું જાણવું થયું છે, તો એનું જાણવું થતા એને શું થાય છે કે બહારમાં જેવા જ્ઞેય છે ને એવું જ અહીંયા જ્ઞાયાકાર થયું છે, અને એવા જ્ઞાયાકાર ને જાણતા એને એવી ભ્રમણા અનાદિથી ચાલ્યા કરે છે કે આ જ્ઞેયને કારણે અહીંયા જ્ઞાનમાં કંઈક થાય છે, આ જ્ઞેયને લીધે અહીંયા જ્ઞાનમાં કંઈક થઈ ગયું છે, આ જ્ઞેયનું કારણ છે માટે અહીંયા મારું જ્ઞાન મલિન થઈ જાય છે, આ જ્ઞેય આમાં આવી જાય છે માટે અહીંયા મારા જ્ઞાનમાં કંઈક છે ને અશુદ્ધતા પ્રગટ થઈ જાય છે. એ જ્ઞેય અને જ્ઞાયકનો જ્ઞેય અને જ્ઞાનનો શંકરદો ખીચડો કરે છે. જ્ઞેય પ્રથમથી પ્રથક છે, જ્ઞેય જ્ઞેયમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, જ્ઞાયક જ્ઞાયકમાં છે. જ્ઞાયક જ્ઞાન અને જ્ઞેય બધાની સત્તા પ્રથક 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 છે, એમાં કોઈને એકબીજા સાથે ખરેખર કઈ સંબંધ થતો નથી, બધા પોતપોતાનું અસ્તિત્વ લઈને રહેલા છે. જ્ઞાયકમાં ત્રિકાળ જ્ઞાયકનું અસ્તિત્વ છે, જ્ઞાન લક્ષણમાં ત્રિકાળ જ્ઞાન લક્ષણનું, એટલે ત્રિકાળ એટલે કે ત્રણે કાળ એવું જ લક્ષણ એનામાં ઉપયોગ 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 રહેલું છે, અને એ ઉપયોગ પ્રતિ સમયે જ્ઞાનાકાર રૂપ જ્ઞાયાકાર પરિણીમાં કરે છે. અનાદિથી નિગોદમાં આવું છે, સિદ્ધમાં આવું જ્ઞાનાકાર રૂપ જ્ઞાયાકાર પરિણમન ચાલ્યા કરે છે, કેવળ જ્ઞાનમાં આવું જ્ઞાનાકાર રૂપ જ્ઞાયાકાર પરિણમન ચાલ્યા કરે છે. આ લક્ષણના સ્વભાવની ચર્ચા ચાલે છે. હવે એમાં જ્યાં એને કોઈ પણ પ્રકારનો વિવેક ન આવે, જ્ઞાનનો વિવેક ન આવે, આ જ્ઞાન માત્ર આત્મા છે, આમાં જ્ઞાન 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 જ ભરેલું છે, એવું જ્યાં જ્ઞાન લક્ષણનો પણ હજી ખ્યાલ ન આવે, તો શું થાય છે કે જ્ઞાન લક્ષણમાં જ્ઞેયાકાર જ્યાં બને છે ને ત્યાં જ્ઞેયોને કારણે અહીંયા જ્ઞેયાકાર થઈ ગયા છે, જ્ઞેયે મને કંઈક કર્યું માટે અહીંયા જ્ઞાનમાં આવું મારું પરિણમન થઈ ગયું છે, જ્ઞેયમાં આવું થયું માટે અહીંયા જ્ઞાનમાં આવું થવા માંડ્યું છે, એવી ભ્રમણા. કારણ કે જ્ઞાનની છે ને સ્વચ્છતા છે, હવે એ સ્વચ્છતા છે, એ સ્વચ્છતાને કારણે જ્ઞેયો તો ઝડકા વગર રહેવાના નથી, અને જ્ઞાન કદી એની સ્વચ્છતા છોડવાનું નથી, કારણ કે જ્ઞાન કદી મલિન થતું નથી, જ્ઞાનમાં મલિનતાનો પ્રવેશ નથી થતો, જ્ઞાનની સ્વચ્છતા અકબંધ રહી ગઈ છે, અને એ સ્વચ્છતા હોવાને કારણે જ્ઞેયો પ્રતિભાષા જ કરે છે પ્રત્યેક સમયે, અને એ પ્રતિભાષા કરે છે એ જ્ઞેય સાપેક્ષતાથી ચર્ચા છે. અને અહીંયા જ્ઞાનમાં આવા જ જ્ઞેયાકારો જેવા બારમાં જ્ઞેયો છે એવા અહીંયા જ્ઞેયાકારો રચાયા જ કરે છે જ્ઞાનમાં. તો એ જ્ઞાનમાં જેવા જ્ઞેયાકારો જ્યાં રચાય છે ને એ જ સમયે એને જ્ઞાનમાં જ્ઞેયાકારોનું જાણવું થાય છે, એટલે કે જ્ઞેયાકાર જ્ઞાનનું જાણવું થાય છે. એ જ્ઞેયાકાર જ્ઞાનનું જાણવું થાય છે ને ત્યાં જ એને એક ભ્રમણા ચાલુ થાય છે કે આ જ્ઞેયને કારણે કઈ થઈ ગયું. એટલે 15મી ગાથામાં એ વિષય આવ્યો કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. તો એ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. હવે એમાં ક્યાંય જ્ઞેયની ચર્ચા નથી, જ્ઞેય તો પ્રથક જ છે. આત્મામાં જ્યાં જ્યાં ભેદ જ્ઞાન ચાલે છે, જ્યાં ભેદ જ્ઞાન કરવાનું છે, ભેદ જ્ઞાનનો આ માર્ગ છે, ભેદ જ્ઞાનની પ્રક્રિયાથી સિદ્ધપણું આવે છે. ભેદ વિજ્ઞાન સીધા સીધા એ કિલ કેચનમ પ્રત્યભાવ તો બધા એ કિલ કેચનમ, એ જે શ્લોક આવ્યો છે. તો ભેદ જ્ઞાન ક્યાં છે? તો કે જ્ઞાનમાં જ જ્ઞાનનું ભેદ જ્ઞાન ચાલે છે, કોઈ જ્ઞેયથી ભેદ જ્ઞાન કરવાનું નથી. જ્ઞેયથી ભેદ જ્ઞાન કરવાનો જે ઉપદેશ પણ આવે છે એ તો એની પરસન્મુખતા છોડાવી અને પેલા જ્ઞાનમાં લયાવવા માટેની ચર્ચા છે. અને જ્ઞાનમાં જ્યાં જીવ આવી જાય છે ત્યાં જ્ઞાનમાં શું છે? તો જ્ઞાનમાં કે એક જ્ઞાન ભાવ છે અને એક જ્ઞેયાકાર ભાવ છે. તો એ જ્ઞેયાકાર જ્ઞાનનો એ જ્ઞાન તીરો ભાવ કરે અને જ્ઞાનાકાર જ્ઞાનનો એટલે કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરે ત્યારે એને જ્ઞાન લક્ષણમાં જ્ઞાયક આત્મા આવો છે એવું વેદનપૂર્વક જાણવું ચાલુ થાય છે. એટલે જ્ઞેયાકાર જ્ઞાનનો તીરો ભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એ મૂળ વાત છે. આપણે ગયે વખતે પણ થોડી ચર્ચા લીધેલી કે નિમક છે, નિમક નિમક એટલે મીઠું, એ મીઠું છે, મીઠું કેવું છે? તો કે એનું લક્ષણ છે ને એ ખારપ. એનું લક્ષણ કેવું છે? ખારપ એનું લક્ષણ છે. હલો, એનું લક્ષણ ખારપ છે. તો એ ખારપ છે, એ ખારપ છે એ તો કોનું લક્ષણ છે? મીઠાનું લક્ષણ છે. હવે એ મીઠાનું લક્ષણ છે એ શાક સાથે ભળ્યું, શાકમાં મીઠું નાખ્યું, લવણ છે એ શાકમાં મીઠું નાખ્યું, લવણ ને નાખ્યું શાકમાં, ત્યારે પણ શાક સાથે મિશ્રિત થઈ ગયું એવું લાગે છે કે લવણ છે એ શાક સાથે મિશ્રિત થઈ ગયું. હવે શાક છે ને એ જ્ઞેય છે, શાક છે એ શું છે, જ્ઞેય છે. અને નિમક છે એ નિમક છે એ નિમક છે એ શું છે, એ કે પોતે દ્રવ્ય એક જુદું દ્રવ્ય છે. હવે એ જુદું દ્રવ્ય છે, એ જુદું દ્રવ્ય એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે મિશ્રિત થયું છે. હવે મિશ્રિત થયું ત્યારે એકમેક પણ નથી થયા. નિમક નિમકના સ્વભાવે રહ્યું છે, શાક શાકના સ્વભાવે રહ્યું છે. નિમકને અને શાકને જઈને એકમેક પણ કરી શકતું નથી. બેની પ્રથમથી જ પૃથકતા છે. પણ એ નિમકને શાકમાં જ્યાં એ નિમક શાકમાં ભળે છે ત્યાં જ એમ થઈ જાય છે કે શાક ખારું થઈ ગયું, આ શાકમાં ખારાશ આવી ગઈ, આ શાકમાં એમ કે શાકને ચાખતા એમ થાય કે આ શાક ખારું થઈ ગયું. હવે ખરેખર શાક છે એ તો જુદી વસ્તુ છે, એ એની સાથે તો કાંઈ નિમકને સંબંધ જ થયો નથી. હવે ખારાશ તો એને આવે છે શેની, તો કે નિમકની એને ખારાશ આવે છે, એને દેખાય છે તો ખારાશનો સ્વાદ આવે છે, તો નિમકની પર્યાયનો સ્વાદ આવે છે. એમ અહીંયા જે જ્ઞાન છે એ જ્ઞાનમાં જ્ઞેયાકાર બન્યા છે, એ જ્ઞેયના આકાર બન્યા છે, એ તો જ્ઞાનના આકાર છે, એ કોઈ જ્ઞેયના આકાર થયા નથી. જેમ લવણ અને શાક જુદું છે છતાં એને સ્વાદ આવે છે તો એને એમ થાય છે કે શાકનો સ્વાદ, શાક ખારું થઈ ગયું છે, તો ખરેખર તો લવણ ખારું છે. એમ અહીંયા જ્ઞાનમાં જ્ઞેયોના આકારો રચાય છે ત્યારે એ જ્ઞેયાકાર બને છે, તો એ જ્ઞેયાકારનો સ્વાદ નથી, એટલે કે જ્ઞેયોનો સ્વાદ નથી, એ તો જ્ઞાનનો સ્વાદ છે, એ તો જ્ઞાનનું લક્ષણ છે, એ તો જ્ઞાનનું જાણવું છે, એમાં જ્ઞાનમાં જ્ઞાનનું જ જાણવું ચાલ્યા કરે છે. પણ જ્ઞેયાકાર જેવું જ્ઞેય છે એવા જ થયા હોવાને કારણે એને એમ થાય છે કે આ મને જ્ઞેયોનો સ્વાદ આવ્યો છે, આ બહારના જ્ઞેય છે એને કારણે અહીંયા જ્ઞાનમાં જ્ઞેયાકાર થઈ ગયા છે. એનું નિમિત્તપણું છે માટે અહીંયા જ્ઞાનમાં નૈમિત્તિક પર્યાય થઈ છે, એનું પ્રતિભાસન થયું છે માટે અહીંયા જ્ઞાનમાં એવો જ્ઞેયાકાર રચાણો છે. એવું કોઈ કારણ કાર્યપણું એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કદી લાગુ પડી શકતું નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવો એ પણ વ્યવહાર છે. ખરેખર નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ વ્યવહારનું કથન છે. અહીંયા જે જ્ઞાન લક્ષણ છે એ ક્ષણિક ઉપાદાનથી જ પોતે પોતાના સ્વભાવથી જ ક્ષણિક ઉપાદાનપણે જ્ઞાનાકાર રૂપ નિયાકારપણે પ્રતિ સમયે પરિણમે છે. એ પોતાનું ક્ષણિક ઉપાદાન છે, એ પોતાની તત્સમયની ક્ષણિક ઉપાદાનગત યોગ્યતાથી પરિણમ્યું છે. એને કોઈ બહારની સાપેક્ષતા અપેક્ષા નિમિત્તપણું પ્રતિભાસનપણું એનું કારણપણું એવું કાંઈ એને લાગુ પડતું જ નથી. ત્યારે જ ખરેખર એવું જ્યારે એને ખ્યાલમાં આવે ને ત્યારે જ જ્ઞેય સન્મુખતા ખરેખર છૂટે છે. જ્યાં સુધી આવું નિરપેક્ષ જ્ઞાન એને ખ્યાલમાં નથી આવતું ત્યાં સુધી એની જ્ઞેય સન્મુખતા કદી પણ છૂટી શકતી નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડવાની આવડત થઈ ગઈ છે. ક્યાંક ને ક્યાંક કાંઈ પણ ક્ષણિક ઉપાદાનથી વાત આવે ત્યારે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને અંદરથી એને ખ્યાલમાં આવી જાય છે કે ઓહો આ તો નિમિત્ત છે, આ નૈમિત્તિક થયું છે, આ લિમિત છે, આ નૈમિત્તિક થયું છે. ગુરુદેવ કેટલી જગ્યાએ નિમિત્ત નિમિત્ત શબ્દ વાપરે છે, નિમિત્ત નૈમિત્તિક ઘણી વાર નથી વાપરતા. તો અહીંયા એને એમ સિદ્ધ કરવું છે કે બે પોતપોતાના સ્વતંત્ર ઉપાદાન છે, નિમિત્તને કારણે નૈમિત્તિક નથી થતું. અહીંયા નૈમિત્તિકપણું તમે જ્યારે અંદરમાં જોવો ત્યારે બહારમાં એવું જ નિમિત્તપણું હોય છે, એ સમ્યક વાત છે, એમાં કોઈ દોષની વાત નથી. પણ અહીંયા નિમિત્તપણું બહારમાં છે એટલે અહીંયા નૈમિત્તિકપણું થયું છે, નિમિત્તને કારણે નૈમિત્તિક થયું છે, નિમિત્તના સદભાવને કારણે અહીંયા નૈમિત્તિક પરિણમન થયું છે. એવી જે ભ્રમણા અનાદિથી જીવને ચાલે છે એને કારણે જ જ્ઞાન પોતે સ્વયં નિરપેક્ષ એને ખ્યાલમાં નથી આવતું. જ્ઞાનમાં તો એનું સ્વતંત્ર જાણવું અંદરથી આવે છે, અંદરથી જ જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે, અને અંદરથી પ્રગટ થતાવે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર રૂપ પરિણમે છે. બીજે સમયે પાછો જ્ઞાનાકાર જ્ઞેયાકાર પરિણમે, ત્રીજે સમયે પાછો જ્ઞાનાકાર જ્ઞેયાકાર પરિણમે. એ તો એનું સ્વભાવગત ફંક્શન છે. એ ફંક્શનમાં કાંઈ જ્ઞેયનું કોઈ નિમિત્તપણું લાગુ કાંઈ પડતું જ નથી. ખરેખર એ બહારની સાથે કાંઈ સંબંધ જ નથી આત્માને અને આત્માના જ્ઞાનને. અહીંયા જે ચર્ચા આપણે ઉકેલી છે એ જ્ઞાયક અને જ્ઞાનની માત્ર ચર્ચા છે. માટે જ્ઞેયથી તો પહેલામાં પહેલો એ પ્રથક થઈને વિચાર કરે, પહેલામાં પહેલો જ્ઞેયથી વ્યાવૃત થઈને વિચાર કરે. માત્ર આત્મા કેવો છે, તો કે આત્મા અનંત ગુણાત્મક છે, અનંત કારણ સુદ પર્યાયાત્મક છે, અનંત ત્રિકાળ દર્શન જ્ઞાનના ઉપયોગાત્મક છે. તો એવા આત્મામાંથી પ્રગટ શું થાય છે? તો કે પ્રગટ અનંત ગુણની અનંત પર્યાય થાય છે. પણ અનંત ગુણની અનંત પર્યાય પ્રગટ થતી હોવા છતાં જ્ઞાન લક્ષણથી તમે વિચાર કરો, અસાધારણ ગુણથી વિચાર કરો, તો જ્ઞાન લક્ષણ જે પ્રગટ છે, જાણવું તો એક જ્ઞાન લક્ષણમાં છે, અને ઈ પોતે જ્ઞાન તો સ્વાભાવિક જ્ઞાન છે, અને ઈ જ્ઞાન છે એ જ્ઞાનથી તો ઈ દ્વારથી તો અંદર અંદર પ્રવેશ થઈ શકે છે જ્ઞાયકમાં જવાનો. એ જ્ઞાન ઉપયોગ છે, જ્ઞાનનો સામાન્ય ઉપયોગ છે, સ્વાભાવિક લક્ષણ છે. ઈ જ્ઞાયકમાં જવા માટેનું એક દ્વાર છે, અને ઈ દ્વારથી જીવ છે ને જ્ઞાયકમાં પ્રવેશી શકે છે. એટલે આત્માનો સ્વભાવ જ્ઞાન, અને જ્ઞાનનો સ્વભાવ જાણવું, અને પછી જાણવું, પછી કોને જાણવું? તો કે જ્ઞાનનો આત્માનો સ્વભાવ જ્ઞાન, અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું, એવી વ્યવસ્થા જ્ઞાયક અને જ્ઞાન પર્યાયની અનાદિથી વર્તમાનમાં જીવને ચાલી રહી છે. પણ એ વર્તમાનમાં જ્ઞાન એવું પ્રગટ થાય છે એ સમયે એમાં જ્ઞાનમાં જ્ઞાનાકાર રૂપ દેહાકાર રચાય છે. તો જ્ઞેયની સાપેક્ષતા જોઈને એની જ્ઞેય સન્મુખતા ક્યારેય છૂટતી નથી. માટે ઈ જીવનું નામ પ્રતિ સમયે સમયવર્તી અજ્ઞાની પડે છે. બીજે સમયે એનું અજ્ઞાન પ્રગટ જ થાય એવો કોઈ નિયમ નથી. સમય 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 દરેક સમયે આવી જ્ઞાનની પ્રક્રિયા ચાલુ છે. દરેક સમયે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમન ક્યાં કરે છે, અને એ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમનમાં જ્યાં જ્ઞેયાકાર એને દેખાય છે, એ જ્ઞેયાકાર છે તો જ્ઞાન, પણ એ જ્ઞેયાકાર જ્ઞાનને જોતા એને એમ થાય છે કે આ જ્ઞેયો આમ આવી ગયા, આ જ્ઞેયને કારણે આમ આવી આમ આમ થઈ ગયું, આ જ્ઞેયના પ્રતિભાસનને કારણે અહીંયા જ્ઞાનમાં આવું જ્ઞાન પ્રગટ થઈ ગયું, આવા જ્ઞેયાકાર થઈ ગયા. એટલે ક્યાંક ને ક્યાંક જ્ઞેયની સન્મુખતા રાખ્યા કરે છે, જ્ઞેયની સાપેક્ષતા રાખ્યા કરે છે. એટલે જ્ઞેયથી એનો ઉપયોગ વ્યાવૃત થતો નથી, અને એ જ્ઞેયથી જ્યાં સુધી ઉપયોગ વ્યાવૃત નહીં થાય ત્યાં સુધી સમયવર્તી સમય 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 કરી અને અનાદિનું ધારાવાહિક અજ્ઞાન ચાલ્યું આવે છે. અને એ અજ્ઞાન ચાલવાને કારણે જીવ જ્ઞાનમાં પોતાના પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો એ જાણી શકતો નથી. ખરેખર તો જણાઈ રહ્યો છે એમાં, ખરેખર તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન લક્ષણ હોવાથી લક્ષણે કદી લક્ષને છોડ્યો નથી, પણ એને એવો સ્વીકાર નથી આવતો. એ શા માટે સ્વીકાર નથી આવતો? કે એ જ્ઞાન છે, એની સ્વચ્છતા છે, એ તો કદી છૂટવાની નથી, અને એમાં કદી જ્ઞેયાકાર પરિણમન બનવાનું કદી બંધ નથી થવાનું. જો જ્ઞેયાકાર રૂપ પરિણમન બંધ ક્યારે થાય એમ વિચાર જો આપણે કરીએ તો કેવળ જ્ઞાનની છે ને, કેવળ જ્ઞાનનો વિષય ન રહીએ. કેવળ જ્ઞાનમાં પણ પ્રત્યેક સમયે જ્ઞેયાકારો બને છે, અને એ જ્ઞેયાકારોમાં પ્રત્યેક સમયે જ્ઞાનને જ જોવે છે આત્માને. જ્ઞાન રૂપ આત્મા છે, જ્ઞાનમય આત્મા છે, એ જ્ઞાનમય આત્માને દેખાય છે કે જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર આત્મા છે. એવું જ્ઞાન છે એ જ્ઞાન, અને એ આ જ્ઞાયક એનું કથનચિત અનન્યપણું અનાદિથી છે. અનાદિથી આવો સ્વભાવ જીવ પાસે વર્તમાનમાં મોજૂદ છે. એવો સ્વભાવ મોજૂદ હોવા છતાં આવી એક 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 સમય કરીને અનાદિથી ભ્રમણા ચાલે છે. સંસાર ભ્રાંતિનો છે, બીજું કાંઈ થયું નથી. દ્રવ્યમાં કાંઈ નથી થયું, ગુણમાં કાંઈ નથી થયું તો બધાને ખબર છે. પણ જ્ઞાનનો જે પ્રગટ થતો ઉપયોગ છે, કે જે સ્વાભાવિક લક્ષણ છે, જે ચૈતન્ય લક્ષણ કહેવામાં આવે છે, જે જ્ઞાન 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 છે, એમાં પણ ખરેખર એ ઉપયોગમાં પણ કાંઈ થયું નથી. અને એ ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળગોપાલ સૌને અનુભવમાં અત્યારે વર્તમાનમાં આવી રહ્યો છે. જ્યાં એને એનો સ્વીકાર આવી જાય છે ત્યાં જ એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આવું સ્વરૂપ અનાદિથી જીવ પાસે છે, વર્તમાનમાં પણ એવું જ ચાલે છે. અજ્ઞાન સમયવર્તી છે. આ ખાસ યાદ રાખવા જેવી વાત છે કે અનાદિનું અજ્ઞાન સમય 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 કરીને અનંતકાળથી અજ્ઞાન ચાલ્યું આવે છે. આ કોઈ અનાદિનો કોઈ સ્ટોક નથી અજ્ઞાનનો, ક્યાંય એ પ્રત્યેક સમયનું અજ્ઞાન છે. ને અજ્ઞાનના નિમિત્તે રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે. રાગદ્વેષ મોહની ઉત્પત્તિ અજ્ઞાનના નિમિત્તે થાય છે. અહીંયા આત્માને ન જાણ્યો, આત્માનું જ્ઞાન ન કર્યું એનું નામ અજ્ઞાન, અને એ અજ્ઞાનના નિમિત્તે રાગદ્વેષ મોહની ઉત્પત્તિ પ્રત્યેક સમયે ચારિત્રની પર્યાયમાં રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે, શ્રદ્ધાની પર્યાયમાં વિષયાત્મની ઉત્પત્તિ થાય છે. અહીંયા એના માટે અજ્ઞાનનું નિમિત્ત પણ લાગુ પડે છે. ઓલી પર્યાયોને એક પર્યાયને બીજી પર્યાયથી જોવામાં આવે તો ઓલી પર્યાયો નૈમિતિક છે, અહીંયા અજ્ઞાનનું નિમિત્ત પણ છે. એવી રીતે અંદરમાં અને અંદરમાં પર્યાયનો પર્યાય સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ પણ આવી રીતે રહેલો છે. આવું સ્વરૂપ અનાદિથી જ્ઞાનમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર વહેતા કરે છે. અને એવું જે પરિણામ દરેક પર્યાયનું થયું, ચારિત્રની બહિર્લક્ષી પર્યાયમાં રાગદ્વેષ થયેલા, મિથ્યાત્વએ મિથ્યાત્વ કેવી રીતે થયું કે શ્રદ્ધાની પર્યાયમાં એ રાગદ્વેષને મારા માયના તો મિથ્યાત્વની ઉત્પત્તિ થઈ, એ મિથ્યાત્વ અને રાગદ્વેષનો પ્રતિ સમયે એવા જ્ઞેયાકારો અહીંયા જ્ઞાનમાં બને છે, અને એ જ્ઞાનમાં એવા જ્ઞેયાકારો બને છે તો એને એમ થાય છે જ્ઞાનમાં કે આ રાગદ્વેષ મારામાં આવી ગયા, આ મિથ્યાત્વ મારામાં આવી ગયું. જ્ઞાનમાં તો જ્ઞાનના આકાર બન્યા છે અને એ જ્ઞાનના આકારને પણ બીજી પર્યાયોની અપેક્ષાથી અહીંયા જોવામાં આવે તો અહીંયા જ્ઞેયાકાર કહેવામાં આવે છે. એ જ્ઞેયાકાર પણ છે તો જ્ઞાન, એ જ્ઞાનમાં કઈ થયું નથી, જ્ઞાનનો ઉપયોગ અનાદિથી સ્વચ્છ રહી ગયો છે. જો જ્ઞાનમાં મલિનતા આવી ગઈ હોય તો કોઈ જ્ઞેયોનું પ્રતિભાષણ પણ કે કોઈ જ્ઞેયોનું જાણવું પણ અહીંયા જ્ઞાનમાં થઈ ન શકે, એની સ્વચ્છતા અકબંધ રહી ગઈ છે. જેમ તળાવ હોય એમાં પાણી સ્વચ્છ હોય તો તારાનું પ્રતિબિંબ પડે, તો એની સ્વચ્છતા ન હોય તો કોઈ પ્રતિભાષણ જ ન થાય તો જાણવું જ ન થઈ શકે. એવી જ રીતે અહીંયા જ્ઞાનમાં પ્રથમથી જ જ્ઞાન જ્ઞાનના આકાર રૂપે જ્ઞેયાકાર સ્વતંત્રપણે બને છે, એને કોઈ સાપેક્ષતા લાગુ પડતી નથી. પણ અહીંયા જેવા જ્ઞેયાકાર રૂપ જ્ઞાન પરિણમે છે એવા જ મારમાં જ્ઞેયો હોય છે, એવું જોઈને અજ્ઞાનીને ભ્રમ થાય છે કે ઓહો આ મારામાં આવી ગયા. અજ્ઞાનીને ભ્રમ થાય છે એવું નથી, એ ભ્રમ થયો એનું નામ અજ્ઞાની છે. એવું અહીંયા અજ્ઞાન અનાદિથી જીવને વર્તે છે. માટે અહીંયા આચાર્ય ભગવાન એમ કહે છે કે તારો ઉપયોગ પ્રગટ છે તો એ જે મોક્ષાર્થી છે એવા મોક્ષાર્થીએ પ્રથમમાં પ્રથમ એનો જે જ્ઞાન ઉપયોગ પ્રગટ છે એમાં હું શુદ્ધ આત્મા છું, અખંડ આત્મા છું, ધ્રુવ આત્મા છું, અનાદિ અનંત આત્મા છું, અપરિણામી તત્વ છું, લક્ષ સ્વરૂપ ભૂતાર્થ પદાર્થ છું, એકરૂપ પદાર્થ છું, નિત્ય પદાર્થ છું, શાશ્વત પદાર્થ છું, એવું પહેલામાં પહેલું તારા જ્ઞાનમાં આત્માને જાણ તો એ જાણીશ તો એ જ્ઞાન છે ને એ સરદાર છે. એ જ્ઞાન સરદાર છે, એ જે તરફ જ્ઞાન જાય છે ને એ જ તરફ અનંત ગુણી અનંત પર્યાયો વળી જાય છે. માટે જ્ઞાન લક્ષણ કીધું અને અહીંયા એટલે 17,000 ગાથામાં પહેલામાં પહેલા જ્ઞાનમાં પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, પછી એની શ્રદ્ધા થાય, પછી એનું ચારિત્ર થાય. એટલે એ તો જ્ઞાન થાય એ સમયે શ્રદ્ધા ચારિત્ર બધું એક સાથે અનંત ગુણની અનંત પર્યાયોનું સમ્યક પરિણમન ચાલુ થઈ જાય. એવી આ ગાથામાં આચાર્ય ભગવાને પહેલામાં પહેલા આત્માને જાણવો અને એવું તારી પાસે જ્ઞાન પણ અત્યારે પ્રગટ છે, એવા જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે એમ આત્માને તું જાણ તો તમે શુદ્ધ ઉપયોગની પ્રગટતા, સમ્યક દર્શનની પ્રગટતા અને સમ્યક ચારિત્રની પ્રગટતા થશે. આવું આચાર્ય ભગવાનનું કથન છે. આવું કથન સમજી જાણી વિચારી લક્ષમાં લઈ અને સર્વ મોક્ષાર્થી જીવો પોતાના શુદ્ધાત્માનું સ્મરણ કરી, જ્ઞાયક ભાવનું સ્મરણ કરી, ભૂતાર સ્વભાવનું સ્મરણ કરી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરીને મોક્ષ લક્ષ્મીને વળે એવી મંગલ ભાવના.
જે જ્ઞેયાકાર સામે છે દેખાય છે એ પ્રત્યક્ષ અને સામે ન હોય છતાં પણ આપણે જોઈ શકીએ તો એ પરોક્ષ, એવી રીતે સમજો?
એટલે સામે જ્ઞેયાકાર હોય કે સામે જ્ઞેયાકાર ન હોય એ પ્રશ્ન અહીંયા ખરેખર ઉપસ્થિત જ નથી. જ્ઞાનમાં પોતાના સ્વભાવથી જ નિરપેક્ષપણે જ્ઞેયાકારો રચાયા જ કરે છે અને એ જ્ઞેયાકારોમાં બહારમાં દેખાય એ પ્રત્યક્ષ અને ન દેખાય એ પરોક્ષ, એવું પ્રત્યક્ષ પરોક્ષ પણ બહારના જ્ઞેયાકાર સાથે કોઈ સાપેક્ષપણાની ચર્ચા નથી. અંદરમાં જ્ઞાનમાં જ પ્રત્યક્ષ પરોક્ષના ભેદ હોય છે. જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ વેદાય તો એને એમ કહેવાય કે પ્રત્યક્ષ, અને જ્ઞાનમાં હજી અનુભૂતિ ન થઈ હોય તો એને કહેવાય કે પરોક્ષ. બહારના પદાર્થોની ચર્ચા અત્યારે આપણે અહીંયા નથી કરતા, અંદરમાં આત્મા કેવો છે એની ચર્ચા છે.
જય જીનેન્દ્ર ચેતનભાઈ.
હાજી જય જીનેન્દ્ર.
આરતી લાખાણી બોલું છું.
હાજી હાજી બોલો બેન.
આપણાથી કોઈને ક્વેશ્ચન છે ચેતનભાઈ પાસે? તો હવે આપણે સેશનની પૂર્ણાહુતિ કરીએ છીએ આજે.
રમણીકભાઈ સાવલા નું બીજા નંબર ઉપર છે ને?
ચેતનભાઈ બહુ સરસ સમજાયું તમે.
સમય શું છે કે જ્ઞાનમાં જ્ઞેયાકાર એક સમયે એક જ જણાય કે એકથી વધારે જણાય? અને બીજો સવાલ છે કે ઉપયોગ એક સમયમાં એક જ જ્ઞેય વસ્તુ પર હોય કે વધારે પણ હોય શકે?
હા, હવે જ્ઞાનમાં જે જ્ઞેયાકારો છે ને એ તો અનંત પદાર્થો છે. એ અનંત પદાર્થોના અહીંયા જ્ઞેયાકારો અહીંયા જ્ઞાનમાં બન્યા કરે છે. કોઈ એક જ પદાર્થના જ્ઞેયાકારો બને છે એવું નથી, કારણ કે જગતમાં અનંત પદાર્થો છે, અનંત ગુણની અનંત પર્યાયો છે. તો બધા જ્ઞેયાકારો એક સમયે જ્ઞાનમાં બૈના કરે છે. જેમ કે અરીસો હોય, અરીસા સામે તમે 1,00,000 વસ્તુ મૂકી દો, 1,00,000 વસ્તુનું પ્રતિભાસન અરીસામાં ક્યાં કરે? અને તમે અરીસાને જાણો ને ત્યાં તમને 1,00,000 વસ્તુનું જ્ઞાન થઈ જાય. એવી રીતે અહીંયા જ્ઞાનમાં જ્ઞેયાકારો અનંત પદાર્થોના જ્ઞેયાકારો બન્યા કરે છે. એમાં જે જ્ઞેય ઉપર એનું લક્ષ જાય છે ને એટલો જ છદ્મસ્થનો ઉપયોગ એક સમયમાં ઈ જ્ઞેયનું લક્ષ કરી શકે છે. એવો જ્ઞાનનો ઉપયોગ છે એ અનંત પદાર્થનું એક સમયે લક્ષ કરી શકે. છદ્મસ્થનો ઉપયોગ એક સમયમાં એક જ્ઞેય ઉપર જ એનો ઉપયોગ કેન્દ્રિત થઈ શકે. એટલે એને ઈ જે જ્ઞેય ઉપર લક્ષ જાય ઈ જ્ઞેય ઉપર રાગ દ્વેષના પરિણામ ચાલ્યા કરે. અને અહીંયા સ્વભાવ આત્માનો છે એ સ્વજ્ઞેય છે, એના ઉપર લક્ષ જાય તો વિતરાગતાનું પરિણમન થઈ જાય. સોગાનીજીએ કીધું છે કે ગમે તેટલો વૈભવ જીવ પાસે હોય, ગમે તેટલી એની પાસે બાહ્ય સામગ્રી હોય, પણ એ સામગ્રીમાંથી જે સામગ્રી ઉપર એનું લક્ષ જાય ને એટલો રાગ છે એને. બસ અનંત સામગ્રી એની પાસે પડી હોય ચક્રવર્તી પાસે, એટલે કાંઈ એનો રાગ બધી સામગ્રી ઉપર નથી, જ્યાં એનું લક્ષ જાય છે ને એટલા પૂરતો એને રાગ છે. એટલે છદ્મસ્થનો ઉપયોગ એક સમયમાં પરમાં પણ એક જ્ઞેયને જાણી શકે અને સ્વમાં પણ આત્મજ્ઞેયને જાણી શકે. અને એ પણ આત્માને જાણવું એ વેદનપૂર્વક પ્રત્યક્ષ કહેવાય, પણ પ્રદેશ ન દેખાતા હોવાથી એને પરોક્ષ કહેવામાં આવે. શ્રુત જ્ઞાનમાં પ્રદેશ પ્રત્યક્ષ આત્મા ન થઈ શકે. એટલે છદ્મસ્થનો ઉપયોગ એક સમયમાં એક જ્ઞેય ઉપર જ અવલંબિત થઈ શકે.
જન્મ જયંતિ પ્રસંગ નું ગીત રહે આજ માતા તેજ ઘરે એક આવ્યા વિદેહી મે માં ને નિરખી ને કરે વિદેહી વિભૂતિ મહાન ભરતે પાય ધરે મા તે જતણે દરબાર ચંપા પુષ્પ ખીલે સખી દેખ્યું કૌતુક આજ માતા તેજ ઘરે વિરે મે માન નિરખી નેન કરે સી બાળ લીલા નિરદો સસૌનાચિત હરે સામીઠા કુંવરી બોલ મુખતી ફૂલ જરે સી મુદ્રા ચંદ્ર નિદા અમૃત નિર્જરણી ઉર સૌમ્ય સરલ સુવિસાર નેન ભય હરણી સખી દેખ્યું કૌતુક આજ માતા તેજ કરે એક આવ્યા વિદેહી મિમાન નિરખી ને કરે કરી બાળ વહે બહુ જોર આત્મ ધ્યાન ધર્યું સાંધી આરાધન દો રસામ્યક તત્વ લયું મીઠી મીઠી વિદેહની વાત તારે ઉરબરી અમ આત્મ ઉજાણ હાર ધર્મ પ્રકાશ કરી સખી દેખ્યું કૌતુક આજ માતા તેજ ઘરે એક આવ્યા વિદેહી મિમાન નિરખી નેન કરે સી મંદર ગણ દર્શન તેના તમે સત્સંગી અમ પામર તારણ કાજ પધાર્યા કરુણાંગી તુજે જ્ઞાન ધ્યાન નો રંગ અમ આદર્શ રહો હો શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહો સખી દેખ્યું કૌતુક આજ માતા તેજ ઘરે એક આવ્યા વિદેહી મિમાન નિરખી નેન કરે
નેન ટરે
નેન કરે યા બરાબર
અરે નહીં અરે ઠરે
ઠરે આમાં એમ લખ્યું છે એની બુક છે ને એમાં એમ લખ્યું છે નેન ઠરે બરાબર
ઠરે જોઈ
સુખ દામનન તસુસંત જહી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ આનંદ સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે
હા તો અભી અગલે સન્ડે મિલતે હૈ ચેતન ભાઈ આપકા બહોત બહોત ધન્યવાદ